સર્વે મુક્તો, આપણે વાત ચાલુ થઈ છે જ્ઞાન પ્રલય કરતા શીખવું. જ્ઞાને કરીને બધું સળગાવી દેવું, બધું એટલે શું? અવરભાવ માત્ર. અવરભાવમાં રહેવાનું છે અને પરભાવમાં ડૂબવાનું છે. આ કળા આપણે શીખવાની છે. એ કેવી રીતે થઈ શકે? તો અવરભાવ એટલે કે દેહભાવ, જે ચર્મચક્ષુએ દેખાય છે, કાને સંભળાય છે, ઇન્દ્રિયો અંતકરણથી અનુભવાય છે, એ બધો અવરભાવ છે. અને એમાં રહ્યા થકા જ્ઞાને કરીને નિર્લેપ રહેવાનું છે. અને એ ક્યારે રહે કે જેમ દેહ અને આત્માની જેટલી વિકૃતિ સ્પષ્ટ રહેશે, વિગત જેટલી સ્પષ્ટ રહેશે, એટલું જ અલગ રહેવાશે. જેમ શર્ટ અને શરીર બે સંપૂર્ણ અલગ છે, પહેરીએ છીએ પણ અલગતાના ભાવથી જ પહેરીએ છીએ કે અલગ જ છે, એમ બસ દેહ અને આત્મા બે વસ્તુ તદ્દન અલગ છે. આ જે કંઈ છે બધું દેહ સંબંધી છે, એ મારું નથી, કારણ કે હું દેહ નથી. હું દેહથી નોખો આત્મા છું, ચૈતન્ય છું, અને મને કેવળ કૃપા કરીને હવે આત્મભાવમાં પણ રહેવા દીધો નથી, ચૈતન્ય ભાવમાં, કહેતા મુક્ત ભાવમાં ચૈતન્ય પણ નથી, હવે મને અનાદિ મુક્ત કર્યો છે. આ વિચાર અને એ નક્કી કરવાનું છે, એને જ્ઞાન સ્થિતિ કહેવાય કે હું અનાદિ મુક્ત જ છું. પહેલું અજ્ઞાન જે થઈ ગયું છે કે હું દેહ છું, મારું નામ બાબુલાલ છે, હું વાલજીભાઈ, હું મનજીભાઈ, હું ઘનશ્યામભાઈ, હું રમેશભાઈ, હું જગાભાઈ, હું ઉમંગભાઈ, આ અજ્ઞાન છે. એ અજ્ઞાન અને જ્ઞાનના મારે, જ્ઞાનના મારાથી એટલે કે જ્ઞાનની જાગૃતિથી, નિરંતર જ્ઞાનની જાગૃતિ રહેવા માંડે તો અજ્ઞાન હટવા માંડે. જેમ આપણે કહીએ છીએ, અમે વર્ષો પહેલા વડતાલ ગયેલા. વડતાલમાં અત્યારે તો ગોમતીજી તળાવ જે છે મહારાજનું પ્રસાદીનું, એ બહુ સુંદર ઘાટ, સુંદર વ્યવસ્થા, સુંદર બધું થઈ ગયું છે. પરંતુ 8-10 વર્ષ પહેલાંની વાત છે, ત્યાં ગામ આખું કપડાં ધોતું, ત્યાં પાણી ગંદુ થઈ જતું દર અઠવાડિયામાં. તો કપડાં ધોવે, નાહવા આવે, ઢોરાય નહીં, તે નવડાવે, બધું ઘણું બધું થતું. અમે ઘણી વખત જઈએ એ બાજુ, ત્યારે દર્શને જઈએ તો પાણી ગંદુ જ હોય, માથે ચડાવવું હોય તો આપણને સંશય થાય. એક વખત અમે ગયા, જોયું પાણી બહુ જ ચોખ્ખું હતું, સ્વચ્છ, બહુ નીટ એન્ડ ક્લીન. અમે માથે ચડાવ્યું, નાહ્યા ખરા. પછી ત્યાં 2-3 ગામના ભાઈઓ હતા, એમને પૂછ્યું કે કાયમ ગંદુ હોય છે, આ વખતે ચોખ્ખું કેમ? કે સ્વામી આજે સોમવાર થયો. કે સોમવાર થયો એટલે? તો કે સ્વામી દર રવિવારે તમે સોમવાર આવો ને તો આવું જ ચોખ્ખું હોય સવારમાં. દર રવિવારે રાત્રે અમારે એનો કાયદો છે, મોટો બોર બનાવ્યો છે, 2 બોર છે એ મોટા. દર રવિવારે રાત્રે સાંજે શરૂ થઈ જાય એ બોરનો 8-8 પાઇપના પ્રવાહ છૂટે અને 2 બોરનો પાણીનો પ્રવાહ એક બાજુથી ચાલુ થાય એટલે ફૂલ જોશમાં, પૂર જોશમાં ફોર્સથી પેલો પાણીનો પ્રવાહ આવતો હોય, નવા પાણીનો પ્રવાહ. અને એનાથી શું થાય? તો જૂનું પાણી, જે ગંદુ પાણી છે ને, 2-4 કલાક તો ભેળું રહેવો પાછું, એક ખમટું કંઈ તરત ના જતું રહે. નવું આવે, જૂનું જાય, પાછું જૂનું નવું ભેગું થાય, ને પછી જૂનું હટતું જાય, જૂનું જાય ને જોડે નવું જાય. અને એમ કરતાં કરતાં સ્વામી 12 કલાક આવરી ચાલે ને આખી રાત, સવારમાં આવું ચોખ્ખું પાણી થઈ જાય, ગંદકી બધી જતી રહે. પણ પ્રવાહ એકદમ જોરદાર આવે છે ને, એટલે ગંદુ પાણી શું ચોખ્ખું ના થાય? થાય, ગંદકી બધી ચાલી જાય, ગંદુ પાણી જતું રહે, બસ ચોખ્ખું જ રહે, પણ ફોર્સફુલી એ પાણી આવતું હોય તો થાય. સાચી વાત છે, જો ફોર્સમાં ના આવે તો શું થાય? તો શું થાય? એ બધું મિક્સ થઈ જાય, જૂનું નવું બધું ભેગું થાય, ઓછું હતું એ વધી જાય ગંદુ. પણ ફોર્સફુલી જો પાણી આવે, આ જેને પેટનો બગાડ હોય અથવા તો કબજિયાતની તકલીફ હોય એ ફાકી કેમ લે છે? કે શું ફાકી? શું છે? પેલી રેચ, રેચ લે છે, ફાકી લે છે, શું છે? એ ફોર્સ છે એક જાતનો, કે ઉપરથી એ ફોર્સ આવે એટલે પેલી ગંદકી નીકળી જાય, એવું જ હોય છે ને. બસ આપણે ફાકી લેતા શીખો, જેમ પેટ સાફ કરવા માટે ફાકી લઈએ છીએ અને એના ફોર્સથી એટલો એકદમ ફોર્સ આવે એટલે ગંદકી નીકળી જાય છે, એમ જ્ઞાનનો ફોર્સ રાખો. ખાલી અહીં બે ચાર દાડે નહીં પતે, અજ્ઞાન ટાળવાનું છે, અનાદિકાળનું અજ્ઞાન ટાળવાનું છે. બીજો એક તમને દ્રષ્ટાંત આપું કે જોજો, માઇકનો અવાજ ચાલતો હોય અને ફોન આવે કોકનો, અહીંયા સંગીત વાગતું હોય, પેલી તબલા વાગતા હોય અને અવાજ કરતા હોય, અથવા તો બાજુમાં બે ચાર જણા વાતો કરતા હોય અને તમારો ફોન આવે, સંભળાતું ના હોય, પેલામની વાતો જ સંભળાય, પેલો ફોનમાં કંઈ સંભળાય જ નહીં, તમે શું કહો છો ખબર છે? અમેવાળા કાં તો અહીં બંધ કરાવો છો અને કાં તો શું કહો છો? અમેવાળાને કંઈક કહો, તમે શું કહો? ભાઈ જોરથી બોલ, અહીંયા બધા બોલે છે, સંભળાતું નથી, જોરથી બોલ. કેટલા જોરથી બોલવું પડે તો સંભળાય? જે બાજુમાં અવાજ છે એના કરતાં વિશેષ અવાજ સામેથી આવે તો ઓલો દબાઈ જાય ને ઓલો સંભળાય. એમ અજ્ઞાન એટલું બધું જોર જોર છે, અનાદિકાળનું ભર્યું છે, એની સામે ખાલી આપણે પપલાય અને બસ આટલું અહીંયા સાંભળી જઈએ અને પછી દિવસ દરમિયાન જો કંઈ નહીં કરીએ, જાગૃતિમાં નહીં રહીએ તો અજ્ઞાન હટે એવું નથી. આ બહુ જૂનો રોગ છે. પહેલું તો ગરજુ થઈને, ભૂખ્યા થઈને ફોર્સફુલી આપણે એને એવા ફોર્સથી સતત જાગૃતિ, જેટલી જાગૃતિ હશે એટલું જ, અને એની સાથે જાગૃતિની અને જાણપણું, જાણપણું કહો કે જાગૃતિ કહો, જેટલું જાણપણું હશે બસ એ જાણપણારૂપી દરવાજે બેસેલા રહેવાશે તો અઘરું સહેલું થઈ જશે. તમને બીજું એક દ્રષ્ટાંત આપું. આપણે 2 વર્ષ પહેલાં સ્વામિનારાયણ, અરે SMVS રજત જયંતિ મહોત્સવની જય બોલાતી હતી, બોલાતી હતી, કેટલા બોલતા હતા? બધા બોલતા, 3 વર્ષથી 4 વર્ષથી બોલાતી હતી. આજ સભા મંડપમાં આપણે જ્યારે મહોત્સવ પત્યો, મને લાગે 28 તારીખ હતી ને, 28 ડિસેમ્બર કેવું કંઈક હતું, એ દિવસે સવારમાં ડિક્લેર કર્યું કે હવે કોઈએ રજત જયંતિ મહોત્સવની જય બોલવાની નથી, આજથી બંધ. કેટલાનો અનુભવ થયો હતો તો તોય તે અઠવાડિયું 15 દાડા ચાલ્યું હોય, અઠવાડિયું 15 દાડા મહિના સુધી તમે જોજો, જ્યારે જય બોલાય ને ત્યારે પેલું સ્વામિનારાયણ ભગવાનની જય, તરતભાઈ પહોંચી નીકળી જાય, શું SMVS પાછું જોવો કે આમ જ્યાં કોઈ આંગળી કરે આમ જીભ નીકળી જાય કદાચ. અને જો કોઈ કહે નહીં તો બોલી જાય, ખબર એ ના પડે આપણને કેમ એવું થયું છે. નથી બોલવી, ના આજ્ઞા લોપવાની ઈચ્છા છે, આજ્ઞા કરી છે કે નહીં બોલવાનું, આજ્ઞા લોપવાની ઈચ્છા છે એટલે બોલાય છે, ના કેમ બોલાઈ જાય છે? પ્રેક્ટિસ થઈ ગઈ છે, 3-4 વર્ષથી જીભ જ એ પ્રકારે વળી ગઈ છે એટલે ઓટોમેટિક આવી જાય છે. કેવી રીતે બંધ થઈ મને કહેશો? એ જે બંધ કેવી રીતે થઈ? એક તો સંગે કરીને, સંગે બીજા સંગી, જો સહેજ જાણપણા વાળો સંગી હોય ને તો એ રીતે રોકે, સહેજાન સ્વયં સ્વામિનારાયણ ભગવાનની જય એમ કરીને તરત બીજું ચાલુ કરે, તરત લાઈટ બીજા નહીં થાય. એક જાણપણા વાળો હોય તો બીજાને લાઈટ કરાવે છે, અને પોતાને જાણપણું રહે તો વિશેષ લાઇટ થાય છે અને જલ્દી એ પ્રેક્ટિસ જૂની પ્રેક્ટિસ બંધ થાય છે. અને થઈ ગઈ છે કે નથી થઈ બધાને? કે હજુ બોલો છો? કોઈ બોલતા હોય આંગળી ઊંચી કરજો, આપણે ફૂલથી પૂજન કરીએ આરતી. ગયું, ગઈ એ પ્રેક્ટિસ હતી 3 વર્ષની, ગઈ. એ 3 વર્ષની પ્રેક્ટિસ જવાની પાછળનું રીઝન એક જ છે, જાગૃતિ, જાણપણું. જેટલું જાણપણામાં રહ્યા કે કોઈએ રાખ્યા કે પોતાની જાતે રહ્યા અને જેટલું જાણપણું રહ્યું એટલી એ પ્રેક્ટિસ તૂટી ગઈ, જૂની પ્રેક્ટિસ તૂટી ગઈ અને એઝ યુઝવલ થઈ ગયું. મુક્તો કોઈ પણ વસ્તુ, ચલો બીજી એક વાત કહું. આ શું છે પેલા? હવે આ ચશ્મા મનાઈ ગયા હોય કે આ ચશ્મા છે, આ પેન ને ચશ્મા મનાઈ ગયા હોય તો શું કરવું પડે? હું ઘડીએ ઘડીએ કહું, લ્યો આ ચશ્મા પહેર લો, લ્યો આ ચશ્મા પહેર લો. હવે પેન ને ચશ્મા મનાઈ ગયા, શું કરવું જોઈએ? યોગ્ય છે પેલું? હા કે ના તો બોલો, યોગ્ય છે? મને નહીં તમને મનાઈ ગયું, ચલો યોગ્ય છે. તો શું કરવું જોઈએ? હવે પેન ને પેન જ કરવી છે, શું કરવું જોઈએ? શું દ્રઢાવ કેવી રીતે કરવો? પણ આ ચશ્મા નથી, આ પેન જ છે. કોઈ કરાવે અથવા પોતાની જાતે કરે તો વિશેષ સારું કે ભાઈ આ પેન જ છે, પેન જ છે. જ્યારે જ્યારે જોવે ત્યારે પેલી ખોટી ટેવ પડી ગઈ છે, આ પેન જ છે, આ પેન જ છે, પેન જ છે, પેન જ. જો દ્રઢાવ કરતા આવડે છે કે નહીં? ખોટું ઘૂસતા તમને આવડે છે કે નહીં? કોણ કહે છે કે નથી આવડતું? તમને કોણ કહે છે કે નથી આવડતું પ્રેક્ટિસ કરતા? કોણ કહે છે કે તમને ખોટું સાચું કરતા નથી આવડતું? કોણ કહે છે કે તમને ભૂલતા નથી આવડતું? મુક્તો બસ એક્ઝેક્ટલી અમે આ કહેવું છે કે જેમ એમાં ખોટું મનાઈ ગયું છે એમ આમાં પણ લાંબા કાળનું ખોટું મનાઈ ગયું છે, ખોટું સાચું મનાઈ ગયું છે, દેહ મનાઈ ગયું છે. જે દેહ ખરેખર દેહ નથી એ આત્માને દેહ મનાઈ ગયું છે, એ ખરેખર ખોટું મનાઈ ગયું છે. બસ એને આપણે આવી જ પ્રેક્ટિસે કરીને સાચું કરવાનું છે. પણ એક દિવસની પ્રેક્ટિસે નહીં ચાલે. મુક્તો જેટલું જૂનું પેઠું હોય એટલી પ્રેક્ટિસ વધુ કરવી પડે. પેલી 3 વર્ષની જે જૂની પેઠી હતી એટલે આપણને 15 દાડા મહિના મેળ પડી ગયો. આ આપણે 2-4, 12 મહિના, 6 મહિના, 12 મહિના મંડી પડો અને જેટલી તીવ્રતાથી પ્રેક્ટિસ કરીશું, જેટલી તીવ્રતાથી જાગૃતિ હશે. એક ભાઈએ મને પૂછ્યું કે તો અમારે વાસનાથ જવાનું હતું ચાલતા, પેલું ગુરુ પૂર્ણિમાથી 8-10 વર્ષ પહેલાં જાહેરાત કરી કે આપણે વાસના ચાલતા જવાનું છે અહીંથી. એક ભાઈ આવી કે સ્વાઈ કેટલા ટાઈમમાં પહોંચાશે? શું જવાબ આપવો? મારો કેવી રીતે જવાબ આપવો? ચાલવાની સ્પીડ ઉપર આધાર છે, કીધું ભાઈ. જો ધીમે ધીમે ડગલું ડગલું ઠીશુક 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 ચાલે તો 6-12 કલાક થાય. એથી સ્પીડમાં ચાલે 6 કલાક થાય. એથી સ્પીડમાં ચાલે 4 કલાકમાં પહોંચી જવાય. સ્પીડ જોઈએ. આ જવાબ કેટલી સ્પીડમાં મૂર્તિ સુધી પહોંચાશે, મૂર્તિના સુખ સુધી પહોંચાશે, કેટલી સ્પીડમાં દેહ ભાવ ટળશે, કેટલી સ્પીડમાં જ્ઞાનનો પ્રલય થશે, કેટલી સ્પીડમાં જ્ઞાનમાં સ્થિતિ થશે અને કેટલી સ્પીડમાં ધ્યાનમાં સ્થિતિ થશે? પહેલું તો મક્કમ નિર્ધાર જોઈએ કે મારે આ કરવું છે. બીજું સ્પષ્ટતા જોઈએ, ક્લેરિફિટી જોઈએ. અને ત્રીજું આગ્રહપૂર્વક મંડવાની તૈયારી જોઈએ. અને મંડો, જાગૃતિમાં રહો, નિરંતર અવેરનેસ રાખો. બસ કે દેહ તે હું નથી, બસ એક જ વસ્તુ, આ દેહ તે હું નથી. દેહથી જુદો પહેલું જ કહ્યું ને કે પ્લેનને આપણે ચડાવવાનું છે, પણ ટેક ઓફ કરતા પહેલા શું કરવું પડશે? રનવે ઉપર લઈ જવું પડશે, રનવે ઉપર દોડાવવું પડશે. હું દેહથી જુદો આત્મા છું એ રનવે છે, એ ટેક ઓફ નથી. અને એ દ્રઢ થશે પછી ટેક ઓફ ઉપર જવાનું છે કે હું આત્મા પણ નથી, હું દેહથી જુદો છું. એટલું પાડવા માટે જ, જુદા પડવા માટે જ દેહથી જુદો આત્મા એ શબ્દ સમજવાનો છે આપણા માટે. પણ તરત જ પછી આપણે ટેક ઓફ ઉપર જતું રહેવાનું છે કે હું આત્મા પણ નથી. હું નક્કી થઈ ગયું પહેલા કે હું એટલે કોણ? આ દેહ તે હું નથી, દેહથી જુદો આત્મા માટે હું શબ્દ વપરાય છે અને એ અનાદિમુક્ત છે. હું એટલે આત્મા અનાદિમુક્ત છે, બોડી નહીં, શરીર નહીં. મુક્ત બસ પહેલું તો આપણે કોન્સેપ્ટ ક્લિયર કરો કે આ શરીર તે હું નથી, દેહ તે હું નથી, દેહથી જુદો હું આત્મા છું. બસ આને કહેવાય જ્ઞાન પ્રલય. આટલું નક્કી થઈ જાય એને કહેવાય જ્ઞાન પ્રલય. સમજણે કરીને કે હું દેહ નથી જ, દેહથી જુદો હું આત્મા જ છું. બસ દેહથી હું તદ્દન જુદો છું. આઈ એમ એબ્સોલ્યુટલી સંપૂર્ણ સેપરેટ, એબ્સોલ્યુટલી સેપરેટ ધેન માય બોડી. બસ હું મારા શરીરથી તદ્દન જુદો છું. આ વિચાર એને કહેવાય જ્ઞાન પ્રલય. જ્ઞાને કરીને અજ્ઞાનનો પ્રલય. અને જેવો શરીરનો ભાવ છૂટશે ને એટલે શરીરનું બધું જ, શરીર સાથેનું બધું છૂટી જશે. આપણે ઘણી વખત દ્રષ્ટાંત આપ્યું છે, આજે ફરી આપું છું કે મુક્તો જોજો તમે, જ્યારે માણસ બે વસ્તુ સમજજો કે કોઈનો દેહ પડે, દેહ પડે એટલે આત્મા જ્યારે ચાલ્યો જાય, જેને લોકોની ભાષામાં મરી ગયો કહેવાય, ગુજરી ગયો કહેવાય, ધામમાં ગયો કહેવાય, ઓફ ગયો, ઓફ થયો કહેવાય, એવું લોકો જે કહે છે ને, એ જ્યારે ડેડ બોડી પછી પડી હોય, એ ગમે એટલો આશક્ત હોય, ગમે એટલો સ્ત્રીમાં આશક્ત હોય, બાજુમાં સ્ત્રી આવીને બેસે તો એને કોઈ એના ભાવો જન્મે કે ના જન્મે, કેમ ના જન્મે, એ છૂટો પડી ગયો છે. એટલે છૂટો પડી ગયો છે ને, આત્મા છૂટો પડી ગયો છે એટલે ડેડ બોડી જ થઈ ગઈ છે, એટલે પતી ગયો. જય સ્વામિ. એ ગમે એટલો લોભી હોય ને એની ઉપર રૂપિયાની થોકડીઓ થોકડીઓ મૂકવામાં આવે તો એને કંઈ અસર કરે કે ના કરે, ના કરે. ગમે એટલો સ્વાદીઓ હોય ને અન્નકોટ ભરવામાં આવે એના શરીર ઉપર તો આ એને અસર કરે કે ના કરે, પહેલાં ના કરે. કેમ ના કરે? આ બધા જ ભાવોથી એ વિરક્ત થઈ જાય છે, કારણ કે એક જ બે છૂટા પડી ગયા છે. બસ જ્ઞાને કરીને મરતા શીખો અને પછી જોવો જોઈએ આ પ્રકારે થાય છે કે નથી થતું મુક્તો. ગમે એટલો સ્વાદીઓ હશે પણ જ્ઞાને કરીને દેહથી છૂટા પડી જાઓ, બસ દેહથી હું જુદો છું, એટલું જ નક્કી કરતા શીખો, એ જ્ઞાને કરીને મર્યા કહેવાય. જ્ઞાન પ્રલય કહો કે જ્ઞાને કરીને મરતા શીખ્યા કહેવાય. બસ જ્ઞાને કરીને મરતા શીખો અને જો જુદા પડો એટલે ઓટોમેટિક જે પંચ વિષયમાં પ્રીતિ છે એ ઓટોમેટિક ટળી જશે. કારણ કે આ શરીર પંચભૂતનો બનેલો છે અને આ બધા પદાર્થો ભૌતિક પદાર્થો છે. ભૌતિક પદાર્થો એટલે પંચભૂતમાંથી બનેલા પદાર્થો, એને ભૌતિક પદાર્થ કહેવાય. જે પંચભૂતમાંથી બનેલા પદાર્થો છે એ ભૌતિક પદાર્થો કહેવાય. અને દેહ પણ ભૌતિક છે એટલે કે પંચભૂતનો બનેલો છે એટલે સજાતી સજાતી છે. એ સજાતી સજાતીમાં આકર્ષણ થાય છે, એથી તમે જુદા પડી જાઓ એટલે ઓટોમેટિક એ આત્મા અને પંચભૂત કે ભૌતિક પદાર્થ એ બે સંપૂર્ણ વિજાતી છે એટલે કોઈ એટ્રેક્શન નહીં થાય. અત્યારે એટ્રેક્શન જે થાય છે એ દેહને લઈને એટ્રેક્શન થાય છે ભૌતિક પદાર્થોની અંદર, પરંતુ એ એટ્રેક્શન ઓટોમેટિક છૂટું પડી જશે. ભલે કદાચ દેહનેથી આત્મા જુદો પડે એટલે એને મૂર્તિનું સુખ નથી આવતું કે નહીં આવે હજુ, કારણ કે આત્મા નિરાકાર છે અને મૂર્તિ સદા સાકાર છે. પરંતુ દેહથી છૂટા પડતાની સાથે વિષયમાંથી પ્રીતિ, રાગ, આશક્તિ, સ્ત્રીમાંથી હેત, પુરુષને સ્ત્રીમાંથી, સ્ત્રીને પુરુષમાંથી હેત, વાસના, કામના, માન, મોટપ, એ બધું ઓટોમેટિક છૂટું પડી જશે. મુક્તો, જેમ આપણે કહીએ છીએ, મહારાજે વચનામૃતમાં લખ્યું છે, પ્રથમનું 34મું વચનામૃત મહારાજ શું બોલ્યા કે પુરુષને સ્ત્રીમાં હેત, જ્યારથી અમે આ સંસારની સૃષ્ટિ, જગતની સૃષ્ટિ કરી છે ત્યારથી મહારાજ એમ બોલ્યા કે ત્યારથી અમે એવી કળ ચડાવી મૂકી છે કે પુરુષને સ્ત્રીમાં હેત અને સ્ત્રીને પુરુષમાં હેત, અને એના થકી ઉપજી જે પ્રજા એને એમાં સહેજે સહેજે હેત થાય છે. પુરુષને સ્ત્રીમાં હેત, મહારાજ શું બોલ્યા છે કે પુરુષને સ્ત્રીમાં હેત થાય છે અને સ્ત્રીને પુરુષમાં હેત થાય છે, સહેજે સહેજે. હા, આ એક કળી, એક કળા ચાલુ કરી દીધી છે કે હંમેશા પુરુષને સ્ત્રીમાં હેત, સ્ત્રીમાં જ થાય, પુરુષને સ્ત્રીમાં જ થાય, સ્ત્રીને પુરુષમાં જ થાય. આ એક સનાતન સત્ય છે. તમે કહો તો ભાઈ અમે પુરુષ છીએ, તમને સ્ત્રીમાં હેત થાય જ ને, પુરુષ છો એટલે થશે. તો સ્ત્રીમાંથી હેત ટાળવાનો ઉપાય કયો? પહેલું તો ટાળવી છે, હેત ટાળવું છે, કેટલાને ટાળવું છે? હવે બહુ મોટો પ્રશ્ન છે, આ કંઈ સામાન્ય પ્રશ્ન નથી. હા, આ ટાળવું હોય ને ગરાગ હોય તો કંઈક આગળ દવા બતાવીએ, નહીતર ઘણા કે સ્વામી અમે હજુ નાના છીએ, સંસારમાં છીએ, અમે વ્યવહારમાં છીએ, અમારે જ ટાળવું, ના ટાળવું હોય તમ તાર તમે બે રહેજો, ભોગ તમારા ટીકે રાખો, અનંત જન્મ મુક્તિ મહારાજ એક ધરાયા છે જન્મ તો. પરંતુ આ જોગમાં રહીને મહારાજે એ ટાળવાની વાત કરી છે, એ જ વાસના છે પુરુષને સ્ત્રીમાં, સ્ત્રીને પુરુષમાં હેત, એ જ કામ વાસના. અને એ તો જન્મ મરણનો મૂળ છે, અનાદિકાળથી જીવાત્માએ બધું કર્યું છે. પરંતુ એ પુરુષને સ્ત્રીમાં હેત અને સ્ત્રીને પુરુષમાં હેત એ તો એક કોમન છે, એક ભગવાનની ચડાવેલી કળ છે, ઓટોમેટિક એમાં હેત થવાનું છે. તો એ કળ ઉતરે કેવી રીતે? એક જ વસ્તુ, પુરુષ છો ને ત્યાં સુધી સ્ત્રીમાં હેત રહેશે જ, રહેશે જ. સ્ત્રી છે ને એને પુરુષમાં હેત રહેશે જ. પુરુષ છે એને સ્ત્રીની જરૂર પડવાની છે, અને સ્ત્રીને પુરુષની જરૂર પડવાની છે. ભલે પછી એ શરીરે દેહે કરીને કદાચ સ્પર્શ નહીં કરે, તો ચિંતને કરીને પણ એને સ્ત્રીની જરૂર પડશે. મનનથી, ચિંતનથી, દ્રષ્ટિથી, સ્પર્શથી, વિચારથી પણ એ સ્ત્રીને, સ્ત્રીની જરૂર એને પડશે. પુરુષ છે ને એટલે. તો શું કરવું આના માટે? આ કામવાસના ટાળવા માટે શું કરવું? બસ પુરુષ મટી જાઓ, ઓટોમેટિક પુરુષ મટી જાઓ, તો મૂળો નાસ્તિક કૂતો શાખા. મૂળ જ નથી, મૂળ જ જતું રહ્યું. એડકી આવે છે, પાણી પીવું, દૂધ પીવું, ઘી પીવું, એ કંઈ કરવાની જરૂર નથી. તમે તારે અહીંયાનું મૂળ પકડી લો અને અહીંથી જ અહીંયા એ જમણા હાથની આ કાંડાની નસને પકડી લો અને દબાઈ દો. જો બીજી મિનિટે બીજી એડકી નહીં આવે. બોલો, ચેલેન્જ સાથે કહું છું. હું તો 75ની સાલમાં છેલ્લી એડકી આવી હતી, અત્યાર સુધી નથી આવી. બોલો, 75માં છેલ્લી એડકી આવી હતી. કેટલા વર થયા ત્યારે કહો જોઈએ? 40 વર થયા. બોલો, એડકી નથી આવી એટલે આવે છે, પણ બીજી વખત નથી આવી. જેટલી વહેલી તમે દબાવશો એટલું મૂળ દબાઈ ગયું ને, એડકી બંધ. એટલે પાણી પીવાની, ઘી પીવાની, દૂધ પીવાની કંઈ જરૂર નથી. આ તો તરત કે કોક આપણને યાદ કરે છે. એટલે તારો બાપોય તને યાદ નથી કરતો ભાઈ. હવે તને કોઈ ભોગ લાગે તને કોઈ યાદ કરે? પણ એડકીને બંધ કરવા માટે જે મૂળ દબાઈ દેવું પડે, એમાં મૂળ પકડી લો. પુરુષને સ્ત્રીમાંથી હેત ટાળવા માટે અને સ્ત્રીમાંથી પુરુષને હેત ટાળવા માટે જો ખરેખર ટાળવું છે, તો આ મૂળ પકડી લો કે તમે પુરુષ ભાવથી જુદા પડી જાઓ, કે હું પુરુષ છું એ ભાવથી અલગ થઈ જાઓ. બસ હું પુરુષ નથી, પુરુષ એ દેહ છે, શરીર છે, હું પુરુષથી તદ્દન અલગ છું, એટલે હું શરીરથી તદ્દન અલગ છું. બસ એ ભાવ જેટલો દ્રઢ થતો જશે, એટલું જ એમાંથી વિરક્તિ થતી જશે, એ ટળતું જશે, એટલો જ એ અનાશક્ત થતો જશે, જુદું પડી ગયું. બસ જેટલો પુરુષ ભાવ જશે, જેટલો અવર ભાવ જશે, જેટલો આપણો દેહનો ભાવ ટળશે, અને એ જાગૃતિ એ કરીને ટળશે. આ એક બે દિવસનો બધો કચરો નથી ભેગો થયો, અનાદિકાળનો જન્મો જન્મનો કચરો છે. એટલે ધીરજ રાખીને મંડો, બધું શક્ય છે. મહારાજ કે જેટલો પુરુષ ભાવ જશે એટલા સ્ત્રીના ભાવો ટળી જશે. જેમ આપ સૌને દ્રષ્ટાંત અનેક વખત આપ્યું છે કે મુક્તો નાનપણની અંદર તમે બધાએ, આપણે બધાએ કેટલા ભમેડા કેટલા ફેરવેલા છે કહો જોઈએ. નાનપણમાં ભમેડાથી કેટલા કેટલા રમેલા છો? મોટાભાગના. લખોટીએ કેટલા રમેલા છો? બોલો, મોટાભાગના. લખોટી માટે તો તમે બાથમબાથી કરી નાખી હશે. બોલો, મોટું પાકિસ્તાનનું ભારતનું યુદ્ધ થાય એવું કર્યું હશે. સાચી વાત છે. બોલો, એક લખોટી માટે. પણ છતાંય તે બોલો, એ લખોટીઓ છૂટી ગઈ કે ના છૂટી ગઈ? કેટલી આશક્તિ હતી પહેલા લખોટીમાં. બોલો, નીકળી ગઈ કે ના નીકળી ગઈ? ભમેડા નીકળી ગયા કે ના નીકળી ગયા? ગિલ્લી દંડા ગામડા રમતા તે નીકળી ગયા કે ના નીકળી ગયા? ક્રિકેટ જતું રહ્યું કે ના જતું રહ્યું? કોઈને શોખ હોય તો કેવી રીતે જતું રહ્યું? બસ એક જ વિચારથી. કયા વિચારથી? હું બાળક નથી, હું મોટો થયો એટલે મારાથી આ ના રમાય, પતી ગયું. કોઈએ તમને ઉપદેશ નથી આપ્યો. સ્વયં સેલ્ફ અવેરનેસ, તમને જેટલી પોતાની અવેરનેસ રહી, અને કેટલાકને અવેરનેસ, સેલ્ફ અવેરનેસ ના હોય તો કોક એને અવેરનેસ અપાવે છે. એ મોટો થયો, ઢાંટો થયો, ઢાંટો થયો નથી સારો લાગતો, હવે બંધ કર, એમ કહીને 5-9 વખત અવેરનેસ અપાવે તો એને બંધ થઈ જાય છે. નથી થતા એવું કંઈ નથી. આમાં કેટલાય મુરબ્બી બેઠા હશે એવા, કે એને આવરી 5-25 જણાએ કીધું હશે ત્યારે લખોટીઓ છૂટી હશે. હવે આજની તારીખમાં કેવી શાંતિ છે કહો? લખોટીનો આવડો મોટો ડબ્બો લાઈન તમારી આગળ મૂકે તો ઈચ્છા થાય કે આ બધા જતા રહે હું રમું? હા, ઈચ્છા થાય, વિચારે અમે જોવાનું મન થાય છે. કેમ? છૂટી ગઈ. બસ બસ એક જ વિચારથી, હું નાનો નથી, હું મોટો છું. એવું જ ઘોડીઓ છૂટી ગયું. કેવી રીતે છૂટી ગયું કહો જોઈએ? હવે હું નાનો નથી, હું મોટો છું, એ વિચારથી જતું રહ્યું. એમ હવે હું દેહ નથી, હું અનાદિમુક્ત છું. બસ આ વિચાર જેટલો મજબૂત કરતા જશો, જેટલી વખત વિચારશો, 2 વખત 5 વખત 25 વખત, કોઈ ક્યાંક પણ કંઈ આમ મર્યાદા કંઈ ખરી નહીં, જેટલી તમારી દિવાલ જાડી એટલું વધુ વખત વિચારવું પડશે. કોઈ દર્દીને ડૉક્ટર બે ગોળી લેવાનું કહે, કોઈને ચાર આપે, કોઈને છ છ આપે, કોઈને દહ દહ આપે, કોઈને ત્રણ ટાઈમ લેવાનું કહે, કોઈને ચાર ટાઈમ લેવાનું કહે, કોઈને બે ટાઈમ, કોઈને એક જ ટાઈમ લેવાનું કહે, અડધી જ લેજો એવું કહે. એમ દરેક દર્દી આ બધા જુદા છે, પણ દવા આ જ છે, દવા આ જ છે, બીજી કોઈ ગોળી હજુ શોધાઈ નથી. સમજી લો કે દેહ નહીં, હું મુક્ત અનાદિ. આ દવા જેટલી લીધે રાખો, બસ લેતા 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 ને, એટલે એક પંક્તિ તો આપણને એટલી બધી મજબૂત આપવામાં આવી છે કે આ જે આપણી કીર્તનની, દેહ નહીં હું મુક્ત અનાદિ, અખંડ મનન રખાવજો, રસબસ કરીને મૂર્તિમાં રાખ્યા મહારાજ જ ઠસાવજો. બસ આમાં જેટલા ડૂબેલા રહેશો મુક્તો, તમે જુઓ તો ખરા કેટલી આપણને. હા, એટલું કહી દઉં કે તમે બીજે દાડે પછી તમે અપેક્ષા રાખશો બીજે દાડે તે બધું ટળી જશે, એ નહીં થાય. ધીરજથી આગળ વધો, અને કારણ કે અંદરનો જૂનો રોગ છે એટલે એક ચાર છ કલાકમાં પતે એવો નથી, પણ જશે એ હકીકત છે, એમાં કોઈ બેમત નથી. એ અમારી ચેલેન્જ છે મુક્તો, અમારી નહીં, શ્રીજી મહારાજની ચેલેન્જ છે. શ્રીજી મહારાજ કહે છે, ગઈકાલે આપણે મધનું 30મું વતનામૃત શ્રીજી મહારાજે એમાં કહ્યું હતું, આ સિવાય બીજો કોઈ ઉપાય જ નથી. મહારાજ બોલ્યા છે. હા, શું કેવું છે કહો.
તમે જે વાત કરી, બાળપણમાં આપણે લખોટ રમવાનું, ભમરડા રમવાનું બધું સાહજિક છૂટી જાય છે, તો એવું આ જીવાત્માને સાહજિક આ દેહભાવ ભૂલાય એવી શક્યતાઓ ખરી કે નહીં?
ભમરડાની ને લખોટીની પ્રેક્ટિસ આગલા જન્મમાં ગધેડા થયા ત્યારે નહોતી, ઘોડા થયા ત્યારે લખોટીઓ નહોતી રમ્યા, કીડી મકોડા થયા ત્યારે લખોટી ને ભમરડા નહોતા રમ્યા. એ પ્રેક્ટિસ ફક્ત ને ફક્ત એ 12 મહિના 2 વર્ષ 5 વર્ષની જ હતી, એવું જ ને? 5 વર્ષ નથી આ ત્યારે શરૂ કર્યું હતું, કે 4 વર્ષ નથી આ ત્યારે શરૂ કર્યું, એટલે હા 5-7 વર્ષની જ પ્રેક્ટિસ હતી, એટલે જલ્દી છૂટી ગઈ. અને આ પ્રેક્ટિસ છે ને ગધેડાના દેહમાં ગયા ત્યાંય છે, ઘોડામાં રહ્યા ત્યાંય છે, ઊંટમાં થયા ત્યાંય છે, એટલે થોડીક વાર લાગે છે. અને એની પ્રેક્ટિસ કરવા માટે સાહજિક રીતે છૂટી જાય એના માટે જ આ પ્રેક્ટિસ છે, કે બસ જ્ઞાનનો વિચાર, જ્ઞાનના વિચારમાં રહેવાથી જ આ પ્રેક્ટિસ ઓટોમેટિક છૂટી જશે. હા, પહેલાંમાં જ્ઞાનનો વિચાર નથી કરવો પડતો, કારણ કે ટૂંકા સમયની હેબિટ છે, એને ટાળવા માટે જલ્દી છૂટી જાય, પણ આને વાર લાગશે. પણ નહીં છૂટે એવો વિચાર ન કરશો, 100 નહીં 110% છૂટી જશે મુક્તો, એમાં કોઈ બેમત નથી, કોઈ બેમત નથી. કોઈ શંકા ન કરશો, કોઈ તર્કુતર્ક ન કરશો, એના અનુસંગીત તમે કોઈ ચિંતા ના કરશો, બસ જાઓ. ચિંતા તમામ તમતાર મહારાજને સોંપી દો. મહારાજે આપેલી દવા છે આ, આ કોઈ સ્વામીની સત્સ્વામીની દવા નથી, આ બાપજીની આપેલી બનાવેલી દવા નથી, શ્રીજી મહારાજે આપેલી દવા છે. અને આપણને મૂર્તિમાં રાખ્યા છે અને પ્રેક્ટિસ કરવાની છે. આપણે નથી રાખ્યા, નથી આપણને અનુસંધાન રહેતું, એ જ અવિશ્વાસ છે. નથી રહેતું એ અવિશ્વાસ છે. નક્કી રાખો કે નક્કી રાખ્યો છે મને મૂર્તિમાં, કરી દીધો છે મુજે આકાર રે, બસ આ વિચાર કરો. બીજું, એવા પદો, એવા કીર્તનો, જે મૂર્તિના કીર્તનો, મૂર્તિના પદો રીતસર બોલવાનું ચાલુ રાખો, અને એ મૂર્તિની પંક્તિઓ એવી ટેવ પાડો, એવા કીર્તનની ટેવ પાડો, એ જ્ઞાનમાં રહેવાય એવી ટેવ પાડો. અને આપણને કેટલા બધા કીર્તન આપ્યા છે કે જીવ તો મહારસ ચા ખણા શ્રીજે બોલે શે દન ધાલા. અહીં હજુ જીવ શબ્દ કેમ વાપર્યો? કે માત્ર તું દેહથી જુદો છું એવું મનાવવા માટે વાપર્યો, કે તું હવે મુક્ત, ખરેખર જીવ નથી, હવે આપણે મુક્ત છીએ. હે મુક્ત, તું મૂર્તિ રસનો ચાખણહાર છું, તું હવે વિષયનો ભોગી નથી. આ પહેલ પોતાને પોતાને આ જાગૃતિ કરાઈ, સ્વસ્વરૂપની જાગૃતિનો શબ્દ છે. જરા બધા એમાં જોડાયેલા રહો. જીવ તો મહારસ ચાખણહાર શ્રેજે ભોલે શેદન ધાલાચાર. હવે આખું પંક્તિ, આખું કીર્તન કેટલું અદ્ભુત મોટા પુરુષે બનાવ્યું છે, સાંભળજો. એમાં શું કીધું કે આ મહારાજ ને મોટા પુરુષ આ બ્રહ્માંડમાં શું કરવા આવ્યા છે અને આપણને શું કરવા લાવ્યા છે, એનું પહેલાં અનુસંધાન કરાયું. કે શ્રી જી આવ્યા લાવ્યા મોક્તો ધામ થકી આવ્યા. અહીં આવ્યા શબ્દ જે બોલ્યા છે અવરભાવનો છે, એટલે આપણે સમજી લેવાનું, એમાં પછી આપણે બહુ ચર્ચામાં નહીં ઉતરવાનું, સમજી લેવાનું કે આવ્યા શબ્દ અવરભાવમાં દેખાયા એટલે આવ્યા શબ્દ મૂક્યો છે. શ્રીજી આવ્યા લાવ્યા મોક્તો ધામ થકી આવ્યા. શાના માટે નારાયણ જેવો નાટક ધારી, નારાયણ જેવો નાટક ધારી, જીવ કરે ભવ પાર જીવ તો મહારસ ચાખણ શ્રી જે ભોલે શેદન થાલા. નરના જેવું નાટક ધારી, નર એટલે નાટક એટલે કે આ દેખ લોકો, આ લોકમાં મનુષ્યને મનુષ્ય જેવા દેખાયા. નાટકે ધારણ કર્યું નથી, પરંતુ આપણે સમજી રાખવાનું, આ જ્ઞાનને સમજી રાખ. શાના માટે? જીવો કરે ભવપાર, જીવોને ભવપાર કરવા માટે પધાર્યા છે. ભવપાર એટલે શું? સામાન્ય અર્થ છે જન્મ મરણના ફેરાથી રહિત કરવા માટે, અને વિશિષ્ટ અર્થ છે એનો ભવપાર એટલે આ દેહ ભાવરૂપી, આ ભાવ મોટામાં મોટો ભાવ કયો છે તો આ દેહ ભાવ છે. એ દેહ ભાવથી પાર કરવા માટે ભગવાનને મહારાજને મોટા પુરુષ આ બ્રહ્માંડમાં પધાર્યા છે. હવે શું કહે છે મહારાજે આવીને શું કર્યું ને આપણે શું કરવાનું છે કે માયારોપી કેદ છોડાવા શરણે લે ધર્મ કો માં. શું કહે છે? જો આ શરણે કેમ લીધા છે આપણને, ખ્યાલ કરજો. આપણને મહારાજે મોટાએ શરણે લીધા. શું કરવા લીધા છે? સ્પષ્ટ કહી દીધું અહીંયા કે માયારોપી કેદ છોડાવા શરણે લે ધર્મ કો માં. આ માયારૂપી, માયા એટલે સમજ્યા, આ દેહ ભાવ એ જ માયા છે. હું જે શરીરને હું મનાઈ ગયું છે એ જ મોટામાં મોટી માયા છે. એ છોડાવવા માટે જ માયારૂપી કેદ, આ કેદમાં છે. જ્યાં સુધી અજ્ઞાનરૂપી કેદ છે આ, અને કેદમાંથી જીવને મુક્ત કરવાને માટે, એને દેહથી છૂટો પાડવાને માટે, અને છૂટો પડશે તો મૂર્તિમાં જશે, એક ગાડીમાંથી ઉતરશે તો બીજી ગાડીમાં જશે, ઝૂંપડામાંથી બહાર નીકળશે તો બંગલામાં રહેવા જવાશે. એ માયારૂપી એટલે આ દેહભાવરૂપી કેદમાંથી મુક્ત કરાવીને, છોડાવીને પોતાની મૂર્તિમાં લઈ જવા માટે જ મહારાજે આપણને શરણે લીધા છે. હેતુ જ આ છે આ સત્સંગનો કે માયારૂપી કેદ છોડાવા શરણે લે ધર્મ કુમાર, કેવી કરે કળબળ બહુ આવ્યો, કેવી કરે કળબળ આપ્યો, જો કરીને વિચાર જીવ તો મહારસ ચાખણ હા શ્રીજે બોલે શેરન થાલા. શરણે લઈને કળ કરી. શું કળ કરી ભેલા? આ બળથી કામ નથી થયું. બળ એટલે સાધન, સાધનથી કશું નથી થયું. કળ એટલે કૃપા, બળ એટલે સાધન અને કળ એટલે કૃપા. આ બળથી કશું થાય એવું નથી, કેવળ કૃપાથી થાય એવું છે. અને કેવી કળ કરી પહેલાં, કેવી કૃપા કરી કે આવતાની સાથે જ આપણને મહારાજે શું કરી દીધું પહેલાં? મોટા પુરુષ દ્વારા કરનારા કોણ છે? મહારાજ. વર્તમાન ધરાવે છે, મોટા પુરુષ નથી ધરાવતા. હો, આપણે જ્યાં સુધી મોટા પુરુષને અવરભાવ દેખીએ છીએ કે આ બાપજીએ મને વર્તમાન ધરાયા, બાપજીએ વર્તમાન ધરાયા, એ જ અજ્ઞાન છે, એ જ અજ્ઞાન છે. બાપજી મૂર્તિમાં છે અને વર્તમાન કોણ ધરાવે છે પહેલાં? બાપજી મહારાજ નથી, પણ બાપજી મૂર્તિમાં છે અને વર્તમાન ધરાવનારા કોણ છે? મહારાજ. આપણને ઉપદેશ આપનારા કોણ છે? મહારાજ. આપણને જ્ઞાન કરાયું કોણે કરાયું? મહારાજે. આપણને વાત કરી કોણે કરી? મહારાજ. આપણને ઓળખાણ કરાઈ કોણે કરાઈ? મહારાજ. બાપજીને મહારાજ નથી કહેતા હો, પણ બાપજી મૂર્તિમાં છે અને આપણને જે નિશ્ચય કરાવ્યો કોણે કરાવ્યો? પેલા મહારાજે. એટલે એ વર્તમાન ધરાવીને આપણને મહારાજે કળ શું કરી? કળ કરી એટલે શું કહેવાય? કે મહારાજે કૃપા કરી. શું કૃપા કરી? કે તારા ચૈતન્ય તને અનાદિ મુક્ત કરીને મૂર્તિમાં રાખ્યો છે, દેહથી જુદો આપણને પાડીને, દેહથી જુદા કરીને સીધા જ મૂર્તિમાં પુરુષોત્તમ રૂપ કરીને મુક્ત કરીને મુક્તની પ્રાપ્તિ કરાવી દીધી અને મૂર્તિમાં રાખ્યા. બસ આનું અનુસંધાન આપણને હવે રખાવે છે કે હવે હવે તને દેહમાંથી કાઢી નાખ્યો. જો કેવી કળ કરી. અને એમ કહે છે કે દેહ ભાવ, દેહ ભાવ એ 57 ટોળું છે. કયા કયા 57? એની ગણતરી કરાય છે.
ત્રણ દેહ ગુણ ત્રણ, પંચ વિષય અંતકરણ ચાર, પંચ ભૂત પ્રાણ ઇન્દ્રિયો દસ, પંચ ભૂત પ્રાણ ઇન્દ્રિયો દસ, દેવતા 14 નિરધાર, જીવ તો મહારસ ચાખણહાર, શ્રીજી ભૂલે શેદન થાલા.
શું શબ્દ વાપર્યો ભઈલા? અપન ત્રણ દેહ, ત્રણ ગુણ, ત્રણ અવસ્થા, પંચભૂત પ્રાણ, પાંચ દસ ઇન્દ્રિયો, ચૌદ દેવતા, એમ કહીને ટોટલ મારજો ઘેર જઈને. આપણે બહુ ઊંડા ઉતરવું નથી, કારણ કે આપણે જેને ભૂલવાના છે, જે દિવાલને તોડી નાખવી છે એને કાંઈ શું કરવા આપણે હાજી કરવી. એટલે આપણે 57 ટોળું એટલે જ આ દેહ, 57 ટોળું એટલે જ આ દેહ. એમાંથી મહારાજ એમ કે છે કે આ 57 ટોળામાંથી હવે આગળ કે છે,
57 ટોળામાંથી ભાઈ કાઢ્યો તુજને બા.
તુજને એટલે કોને? તુજને એટલે કોને? સમજો બરાબર, તુજને એટલે બાબુલાલ ને નહીં હો, બાબુલાલ માંથી જુદો કરી નાખ્યો. બાબુલાલ નામનો જે દેહ છે, આ કોથળો છે, એ કોથળાનું નામ બાબુલાલ છે. એ બાબુલાલ નામનો કોથળામાંથી આત્માને, ચૈતન્યને જુદો કરી નાખ્યો. કે
57 ટોળામાંથી ભાઈ કાઢ્યો તુજને
બા. હવે બહાર નાખી, કાઢી નાખ્યા પછી શું રહે? વહેલા આપણે પેલું કીધું ને, ઝૂંપડામાંથી બહાર નીકળ્યું એટલે ઉંદરડો એની પાછળ આવે કે ના આવે? એ રહ્યો ભલે, રહ્યો ઝૂંપડામાં, ઉંદરડો રહ્યો ને ખિસકોલો રહ્યો ને અંદર કીડી રહ્યા, મકોડા રહ્યા, ભલે રહ્યા. 57 ટોળામાંથી કાઢી નાખ્યા. બસ આ પેલો વિશ્વાસ, 57 ટોળામાં શું શું આવી ગયું? ત્રણ ગુણ આવી ગયા, ત્રણ અવસ્થા આવી ગઈ, ત્રણ દેહ આવી ગયા, ત્રણ દેહમાં સ્થૂળ સ્થૂળ દેહ આવી ગયો. બસ વિચારે કરીને પહેલાં બહાર નીકળતા શીખો કે આ સ્થૂળ દેહ તે મારો નથી, તે હું નથી, એ જુદો છે. બસ એ કોથળો જુદો છે. સ્થૂળ દેહ એટલે દેખાતો દેહ, સૂક્ષ્મ દેહ એટલે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, જે અંતકરણ છે, એ બધો સૂક્ષ્મ દેહ કહેવાય. અને કારણ દેહ એટલે એ જીવાત્મા સાથે જડાયેલી વાસના છે, એ કારણ દેહ છે. એ બધાથી મને છૂટો કરી નાખ્યો, છૂટો કરી નાખ્યો છે. તો પછી અત્યારે વાસના પીડે છે, શું છે? એ ટીસીને પીડે છે, મને નહીં. એ ટીસીને પીડે છે, મને નહીં, હું તો છૂટો જ છું. જે મકોડા છે ક્યાં છે? એ ઝૂંપડામાં છે. હું તો બહાર નીકળી ગયો છે, એટલે મને મારી જોડે કોઈ મકોડો નહીં, જો કોઈ નથી, કોઈ નથી, પતી ગયું, હું એથી જુદો છું. સ્થૂળ દેહ પણ હવે મારે વિશે નથી, સૂક્ષ્મ દેહ પણ નથી, કારણ દેહ પણ મારે વિશે નથી. એ બધું તે કોથળામાં પડી રહ્યું છે. કયો કોથળો? કયો કોથળો બોલો છો? બધા સમજાય છે તો બોલો, કયો કોથળો? આ દેહરૂપી, આ દેહરૂપી કોથળો પડી રહ્યો, એમાં બધું પડ્યું છે, બધો હડો બધો એમાં બેઠો છે. બસ એનાથી છૂટા પડી જાઓ. કે
57 ટોળામાંથી ભાઈ કાઢ્યો તુજને બહાર.
મુક્તો કોના વચન છે? તને 57 ટોળામાંથી બહાર કાઢી નાખ્યો છે, આ કોના વચન છે? બોલો બધા, કોના વચન છે? વિશ્વાસ આવે છે કે નથી આવતો? તો માયા આપણે વિશે છે કે નથી? વાસના આપણે વિશે છે કે નથી? કઈ નથી. કોને વિશે છે એ બધું? આપણે વિશે નથી. કોને વિશે છે? તેને વિશે છે. બસ આ સમજણ દ્રઢ કરો. નથી, મોટા પુરુષના વચનમાં વિશ્વાસ રાખો, મહારાજના વચનમાં વિશ્વાસ રાખો. નથી જ તો પણ દેખાય છે ને, એ દેખાય છે તારા સંબંધીની છે, તારી નથી, તારા રિલેટિવની છે, તારી નથી. બસ રિયલ અને રિલેટિવમાં રહેતા શીખો. એ દેહને વિશે છે, તારે વિશે નથી. તો કે તો પછી એ ચડશે કેવી રીતે? એને ટાળવાનો વિચાર જ ના આવે. એટલે આ તમને રમેશભાઈ નામના એક વ્યક્તિને, રમેશ સુહાગિયા નામની એક વ્યક્તિ તમને દત્તક આપી છે, તમારા રિલેટિવને તમને દત્તક આપ્યા. શું કરવા? કે લ્યો આ બગડી ગયો છે, તેને સુધારજો. હવે તમને કોઈને સુધારવાનું કીધું હોય, લેસન આપ્યું હોય, તો તમે એના માટે પ્રયત્ન કરો કે ના કરો. બસ એ રમેશભાઈને સુધારવાનો પ્રયત્ન તમારે કરવાનો. શામાં રહીને કરવાનો? મૂર્તિમાં રહીને કરવાનો. આપણે મૂર્તિમાં છીએ, અને રમેશભાઈ નામના રમેશભાઈ સુહાગિયાને તમને દત્તક આપ્યા છે, એમને તમારે સુધારવા માટે મથવાનું. અને કંઈક થાય ને, જોજો, ગાઢ સંકલ્પ ભૂંડા કરે ને એટલે તરત કહે ને, એ રમેશ સુધરને બાપા, માતા રાજીપો નથી લેવો, મરી જાય છે આ ભલામણા. હા, સુધરને આવો જોગ મળ્યો છે ને, શું કરવા? નકામો તું આવા સંકલ્પ કરે છે. શા માટે કોકના અવગુણ લે છે? શા માટે અભાવ લે છે? એમ કરીને એને ઉપદેશ આપો. શામાં રહીને ઉપદેશ આપવાનો? મૂર્તિમાં રહીને. આપણે મૂર્તિમાં છીએ, એ જે એક દશસ્થ રહેવાનું છે, એટલે કે સેન્ટ્રલ પોઈન્ટમાં આપણે રહેવાનું છે. એ સેન્ટર પોઈન્ટ છોડીને કશું નહીં કરવાનું. બસ દેહને તરત દેહને અવરભાવને તમે શિક્ષા કરો, અથવા અવરભાવને ઉપદેશ આપો. હે રમેશભાઈ, તમે સુધરો ને બાપા. અને જો ના માનતો હોય, તમારે જે કહેવું હોય છૂટ, હે મૂર્ખા સમજને, જે કહેવું હોય તમારે છૂટ, એ તમારું ખોટું નહીં લાગે. પણ દેહમાં રહીને નહીં બોલવાનું. શામાં રહીને એને સુધારવાનું? મૂર્તિમાં રહીને એને સુધારવાનું, દેહમાં રહીને નહીં. દેહમાં છે એથી જુદા પડી જાઓ. બસ જુદો જ છું એટલે જુદો જ છું. હું મૂર્તિમાં છું એ ભાવ ક્યારેય નહીં ભૂલવાનો, નહીં ભૂલવાનો, નહીં ભૂલવાનો. મુક્તો ક્યારેય નહીં ભૂલવાનો. જાગ્રત સ્વપ્ન સુસુપ્તિ એ બધી અવસ્થા દેહની વિશે છે. બસ હું નિરંતર અનાદિ મુક્ત મૂર્તિમાં નિરંતર છે છે ને છે, હું અનાદિ મુક્ત છું, મૂર્તિમાં જ છું. જે કંઈ દોષ છે, સ્વભાવ છે, પ્રકૃતિ છે, એ દેહના છે, એક્સના છે, ગિરીશભાઈના છે, રમેશના છે, જગાભાઈના છે, પરેશના છે, મારા નથી. બસ એ વિષ્ઠા છે, ઉપરની વિષ્ઠા છે, હું સોનું જ છું. બસ આ વિચારમાં ક્યારેય એ વિચાર નહીં છોડવાનો, હું સોનું જ છું. હું એટલે કોણ? આત્મા. આત્મા સોનું છે. સોનું એટલે શું? અનાદિમુક્ત. બસ અનાદિમુક્ત જ છું. જે દોષ છે એ દેહને વિશે છે, મારે વિશે નથી. દેહ મૂર્તિમાં રહીને એ દેહના, દેહ એટલે સંબંધી, સંબંધીના દોષને ટાળવા માટે યત્નશીલ રહો. બસ એ સંબંધી છે અને સંબંધીને સહેજે એને ટકોર કરવી પડે ત્યાં કડક રીતે, ઢીલી રીતે, જે રીતે કરવી એ રીતે કરો, પરંતુ મૂર્તિમાં રહીને. બસ આ વિચાર આપણો ક્યારે હટવો ના જોઈએ, ક્યારે નહીં, કદી પણ નહીં. બસ તમને આખી દુનિયા તૂટીને મરી જાય તો મહારાજ એને મોટાએ કીધું છે, એમાં જ આપણે સેન્ટ્રલાઈઝ રહો, બીજું કંઈ નહીં. બસ હું અનાદિ મુક્ત જ છું. મને નક્કી રાખ્યા છે તમને મૂર્તિમાં, કરી દીધા છે મુજ આકાર રે, નક્કી રાખ્યા છે. નક્કીનો અર્થ શું થાય વેલા? બસ છું એટલે છું જ, છું જ, છું જ એટલે છું જ, હું છું એમ. આ બધા મહારાજના અનાદિ મુક્તો છે. બસ આ બધા જ મુક્તો છે, એને વિશેથી પણ કોઈ દિવસ બીજો ભાવ નહીં. એટલે આપણે એક ભાઈએ મને પૂછ્યું, મને કે સ્વામી આ બધાને મહારાજ મહારાજ આપણે કરીએ છીએ, તે મહારાજ આવા મહારાજ હોય, આવા મહારાજ હોય. મેં કીધું જે દેખો છે અવરભાવ મહારાજ નથી, અવરભાવને આપણે મહારાજ નથી કહેતા. તમને એક પ્રશ્ન પૂછું, તમારા ઘરમાં અથાણાની બહેણી હોય કે ના હોય? તમે શું બોલો? હા કે ના તો બોલો. અથાણાની બહેણી હોય કે ના હોય? તમે શું બોલો? અથાણાની બહેણી ના, નીચે ઉતારજો. હવે કાચની બહેણી છે કે અથાણાની બહેણી છે? તો તમે અથાણાને કેમ બોલો છો? પણ મય અથાણું છે એટલે અથાણાની બહેણી જ બોલાય, કાચની બહેણી ના બોલાય, અથાણાની જ બહેણી બોલાય. એમ મહારાજ અખંડ બિરાજે છે, નાનાદી મુક્ત છે, એટલે એને મહારાજ કહીએ છીએ આપણે. ભલે ભાઈ દેખાવ ભલે કાચનો હોય. ખ્યાલ આવે છે? તમે જોજો, કેરીનું બોક્સ આવ્યું છે. એટલે ક્યાં કેરીનું બોક્સ છે? કાગળનું બોક્સ છે, પૂંઠાનું બોક્સ છે. ક્યાં કેરીનું બોક્સ છે? કેરી દેખાતી નથી, પૂંઠાનું બોક્સ છે. પણ કોઈ દાડે કીધું કે એક પૂંઠાનું બોક્સ આવ્યું છે? ના, કેરીનું બોક્સ આવ્યું છે. આપણે શું બોલીએ? કેરીનું બોક્સ આવ્યું છે, દ્રાક્ષનું બોક્સ આવ્યું છે. એટલે દ્રાક્ષ તો દેખાતી નથી, પણ ના, બે બોક્સ આવ્યા છે દ્રાક્ષના, પૂંઠાનું બોક્સ આવ્યું છે. એવું કદાચ બોલ્યા વેલા, દ્રાક્ષ જ છે. આપણે નથી કહેતા કે પેલો લાડુ પીરસવા નીકળ્યો હોય, જોજો તમે પંગતમાં, અને લાડુ પીરસતો પેલો પેલો ભૂલમાં બોલતો, લાડુ 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 કરતો ઉતાળમાં જતો રહે, તમે બૂમ પાડશો, રાહ જોઈને બેઠા હોય ને એટલે જતો રહે, શું એ લાડુ, એ લાડુ. હવે લાડુ છે, પણ છતાંય લાડુ ધારણ કર્યા છે એટલે એને લાડુ કહો કે નથી કહેતા વહેલા. એમ આપણને મહારાજની મૂર્તિમાં છે એટલે મહારાજ કહીએ છીએ. આ દેખાતો અવરભાવને મહારાજ નથી કહેતા, પર ભાવનું સ્વરૂપ મૂર્તિમાં છે એટલે એને દેખાવ એનો મહારાજ છે એટલે મહારાજ કહીએ છીએ, એટલે દયાળુ કહીએ છીએ. એમ આપણને પણ ભલે દેખાવ ગમે તે છે, આ બૈણી કાચની છે પણ છે તો અથાણું જ, સમજી લેજો. બૈણી કાચની છે પણ છે અથાણું. મૂર્તિમાં જ છું એટલે મૂર્તિમાં જ છું, કોઈ મિનમેખ નથી. મોટા પુરુષના આશીર્વાદો છે એ છે જ. બસ રહેતા શીખો, અને જેમ જેમ આ લટકમાં રહેવાશે એમ એના સંબંધે કરીને પેલો સંબંધી છે ને સત્સંગી થતો જશે. બોલો, સંબંધી સત્સંગી થતો જશે. જોરદાર જેટલો તમે જોરદાર જેટલા હશો ને એટલો તમારો સંબંધી જોરદાર થતો જશે. સંગ લાગે તમને? એક સીધો સાધો ગણિત આપું, સીધો સાધો દ્રષ્ટાંત આપું. કોઈ સત્સંગી કુસંગીના જોગે બગડી જાય કે ના બગડી જાય? સત્સંગી હોય કોઈ જુવાનીઓ છોકરો હોય અને બે પાંચ દસ પચીસ જણા કુસંગીનો ભયબંધી થઈ જાય તો એ બગડે કે ના બગડે? બગડી જવાની શક્યતા ખરી કે નહીં? પહેલાં બગડી જાય. હવે એ બગડી ગયો, બીડી પીતો થઈ ગયો, સિગરેટ પીતો થઈ ગયો કુસંગે કરીને, બોલો, એને પચીસ ભયબંધ એવા મળી ગયા કે એ સત્સંગી કુસંગી થઈ ગયો. પણ એને જોરદાર સંતનો યોગ થઈ જાય કોઈ અને બહુ રહેવા માંડે સંતના જોગમાં, તો પછી એની બીડીને સિગરેટને તમાકુને છૂટી જાય કે ના છૂટી જાય? એટલે આ બધાને પૂછું છું, છૂટે કે ના છૂટે? બોલો, છૂટી જાય. કે એ વ્યક્તિ પાછો જો બળિયો થઈ જાય તો ઓલ્યા પચીમાંથી બે પાંચ વિકેટો પાડે, બે પાંચને સત્સંગી કરે કે ના કરે? જોરદાર થઈ જાય તો એ પાછો બીજાને સત્સંગી કરે કે ના કરે? બસ એવું જ છે. ત્યારે અત્યાર સુધી આ 57 ભાઈબંધો એવા મળી ગયા હતા તે આને કુસંગી કરી નાખ્યો હતો, પણ હવે જ્યારે આ જોરદાર સંગ એવો થઈ ગયો, આપણને મૂર્તિના સંગમાં રહેતા શીખો, અને એટલો બધો બળિયો થઈ જાય કે બોલો ઓલા 57ને સત્સંગી કરી નાખે. બોલો લ્યો,
એને સત્સંગી કરી નાખે. તાકાત નથી, એકની આંખની તાકાત નથી કે ક્યાંય બીજે દોડી શકે. બોલો, એનો પ્રભાવ એટલો બધો થઈ જાય. જેટલો જેટલો આ મનન ચિંતન ચાલશે ને કે હું કોણ છું, એનું મનન ચિંતન ચાલશે, હું મૂર્તિમાં જ છું, મહારાજ જ છે. અને એ જેમ એનો એટલો બધો બળિયો ચૈતન્ય એટલો બધો મુક્ત ભાવમાં આવી જશે અને એટલો બધો બળિયો થઈ જાય કે એના ઇન્દ્રિયો અંતકરણ એ બધા સત્સંગે પ્યોર થઈ જાય બધા. બોલો, એક એમાં કોઈ કુલક્ષણ ના રહે. જુઓ તો ખરા, તમે ટેસ્ટ તો કરો. હા, બસ આ વિચારમાં ડૂબેલા રહો કે હું તદ્દન જુદો છું, દેહથી તદ્દન હું જુદો છું, દેહના દોષે મારે વિશે નથી, દેહના સ્વભાવથી મારે વિશે નથી, બુદ્ધિ મારે વિશે નથી, મન મારે વિશે નથી, ચિંતન મારે વિશે નથી, મારે ઇન્દ્રિય અંતકરણના કોઈ ભાવ મારે વિશે નથી, સ્થૂળ દેહ મારે વિશે નથી, કારણ દેહ મારે વિશે નથી, સૂક્ષ્મ દેહ મારે વિશે નથી, બસ 57 ટોળું મારે. કોઈ તમને બુદ્ધું કે ને, એ બુદ્ધું, આપણને આનંદ થવો જોઈએ. બોલો, આનંદ થવો જોઈએ, બહુ જ આનંદ થવો જોઈએ કે આણે મને જ્ઞાન કરાયું. બુદ્ધિ વગરનો હોય એને બુદ્ધું. મહારાજે મોટાએ જેથી વર્તમાન ધરાયા તેથી બુદ્ધિથી છૂટા પાડી દીધા છે, તો બુદ્ધિ વગરના થઈ ગયા કે નહીં પહેલાં? તો હાલ શું કીધું એણે, શું ખોટું કીધું? આનંદ થવો જોઈએ. હા, પણ આપણને દુઃખ થાય છે કે ને, હે મને બુદ્ધિ વગરનો કીધો, એટલે આ છું જ, બુદ્ધિ વગરના થવું જ પડશે. 57 ટોળામાં બુદ્ધિ આવી જાય કે ના આવી જાય? એટલે આ તમને પ્રશ્ન પૂછવું, આવી જાય કે ના આવી જાય? તો એણે શું ખોટું કીધું બિચારાએ? આનંદ થવો જોઈએ, ખુશ થવું જોઈએ, એને થેન્ક યુ કહેવું જોઈએ. બસ મુક્તો આ વિચાર મારો. 57 ટોળામાંથી ભાઈ કાઢ્યો તુજને બા. કોને કહે છે? જીવાત્માને. કોણ કહે છે? મહારાજ કહે છે. હે ભાઈ, એટલે આ ગિરીશભાઈ દેખાય છે એમને નથી કહેતા હો? 57 ટોળામાંથી તું ભાઈ કાઢ્યો તુજને બા. તુજને એટલે આત્માને, તુજને એટલે દેહને નહીં. દેહ તો કોથળો પડ્યો જ છે, એમાંથી મહારાજે મોટાએ વર્તમાન ધરાવીને આપણને અલગ કરી નાખ્યા. અને નિજ સ્વરૂપનો ભાન કરાવી, નિજ સ્વરૂપનો ભાન કરાવી આપ્યો સૂર્ય પાર જીવતો મહારસ ચાખણ હાર શ્રી દેવ બોલે શિદન. નિજ સ્વરૂપ એટલે સમજ્યા પેલા? નિજ સ્વરૂપ એટલે હવે તું આત્માય નથી, આત્મા તારું સ્વરૂપ નથી. આત્મા તને હવે મેં મુક્ત કરીને મહારાજ કે મૂર્તિમાં રાખી લીધો અને તારું રૂપ એ મારું રૂપ, એ હવે તારું રૂપ છે. નિજ સ્વરૂપનું ભાન કરાવી, હવે તારું નિજ સ્વરૂપ આત્મા પણ નથી, દેહ તો નથી, પણ હવે આત્માય નથી, તને અનાદિ મુક્ત કરી દીધો છે એનું ભાન મારો. નિજ સ્વરૂપનું ભાન કરાવી, નિજ સ્વરૂપનું ભાન કરાવી આપ્યો બળ અપાર જીવતો મારસ ચાખણ હાર ભૂલે શેદન થા. સમજાય છે? થોડું સમજાય છે? અલે ભાઈ, આ વાત સમજાય છે? કેટલાને સમજાય છે જરા? સમજાશે તો વર્તાશે. ઓ, પેલા સમજજો, સમજવાનો પ્રયત્ન કરજો અને પછી એની જાગૃતિમાં રહેજો. બસ કાંઈ કરવાનું નથી આપણે. સમજ્યા, સમજ્યા પછી શું કરવાનું? બસ નિરંતર જાગૃતિમાં રહેવાનું. અને જાગૃતિ એટલે એનું ચિંતન કર્યા કરવાનું, હું કોણ છું, હું કોણ છું, હું કોણ છું. બસ દેહ તે હું નથી, ફલાણો ભય તે હું નથી, બસ હું અનાદિ મુક્ત છું, મૂર્તિમાં છું, મહારાજ જ છે. બસ આ ચિંતન જેટલું જેટલું થતું જશે ને, એટલું લોઢું ગરમ થતું જશે અને એટલું મૂર્તિ સાથે ચોંટવાને લાયક થતું જશે, પુરુષોત્તમ રૂપ પાત્ર થતું જવાય. અને એટલે જ કીર્તનમાં એટલે આવ્યું, રાચી રહો ને હો પ્યારા બંધુ. આ રાચીરિયા કહેવાય, એનું ચિંતન કરવું ને એ રાચીરિયા કહેવાય. પરભાવનું ચિંતન એ રાચીરિયા કહેવાય. પ્યારા બંધુ શ્રીજી સ્વરૂપની ત્યાં. અને પછી આગળની બીજી લીટી શું કહે છે? મૃતિ ને નિષદે ન સમરતા પૂરણ પાત્ર થવા. મૂર્તિ ને નિષદે ન સમરતા, ક્યાં? અનુલોમપણે નહીં, હામે મૂર્તિ છે એમ નહીં. એ મૂર્તિએ મને મુક્ત કરીને મૂર્તિમાં રાખી લીધો છે. અને પ્રતિલોમ ભાવે ક્યાં છે મહારાજ? બસ આમ જ છે. અને એનું ચિંતન કર્યા કરો, હરતા ફરતા, ખાતા પીતા, બેસતા ઉઠતા. બસ ઉઠો મહારાજ, હવારના પોરમાંથી જ ઉઠો મહારાજ, બસ ઉઠતી વખતે પથારીમાંથી જ ઉઠો મહારાજ. સમજ્યા. અને મહારાજ ઉઠ્યા પછી એ હેડો દાંતણ કરો મહારાજ, હાથમાં બ્રશ લીધું મહારાજે જ લીધું છે, અને મહારાજને મૂકવાનું મહારાજે જ કરે છે. અને પછી એ જાગો મહારાજ, પછી શૌચવિધિ કરી, હાથ ધોવો મહારાજ, સ્નાન કરો મહારાજ, ધોતી પહેરો મહારાજ, પછી ઓઢો મહારાજ, પૂજા કરો મહારાજ, હામે મહારાજને પૂજા કરનારાય મહારાજ, સમજ્યા. આરતી કરતા હોય તો આરતી કરનારાય મહારાજને, આરતીનો સુખ આપનારાય મહારાજ, સમજ્યા. હાથે મહારાજનો ને આમ કરે, તિલક ચાંદલો કરતા હોય ને તો તિલક મહારાજના હાથમાં છે, ને એ ચંદન ચોપડે મહારાજને, મહારાજ જ મહારાજના ભાલમાં ચાંદલો કરે, તિલક કરે. હું મહારાજને તિલક કરું છું ને હું જમાડું છું ને, એટલે આ મૂકીને પિસ્તોલ ભૂંડા, સમજ્યા. હું જમાડું છું, હું જમાડું છું, હું જમાડું છું. હવે હું હું રહ્યા ત્યાં સુધી હરી ભાગે છે, હું ને હરીને બનતું જ નથી કોઈ દડો. હા, અનાદિકાળનું વિહાર છે, હું ને હરીને બેન, હું ને પિસ્તોલ મૂક. આપણે કીધું હતું ને આઈ વોન્ટ પીસ, બસ આઈ કાઢ નાખ, સમજ્યા, અને વોન્ટ કાઢી નાખ. એટલે એકલું શું રહેશે પહેલાં? પીસ. પીસ એટલે મહારાજ, આઈ વોન્ટ મહારાજ, એમ સમજો ને પહેલાં. આપણે પીસને મૂકો ને પિસ્તોલ, આપણે એ મોટા મોટી પીસ કઈ પહેલાં? મહારાજ, આઈ વોન્ટ મહારાજ. બસ જેને વોન્ટ મહારાજ જોતા હોય એને આઈ અને વોન્ટ, વોન્ટ એટલે બીજી ઈચ્છાઓ અપેક્ષાઓ કાઢી નાખો, અને આઈ કાઢી નાખો, પતી ગયો, એકલા મહારાજ, જય સ્વામિનારાયણ. સમજ્યા. એટલે મહારાજના હાથમાં તિલક છે, મહારાજ ચંદન ચોપડે છે, અને મહારાજ જ પોતાના ભાલમાં મહારાજ જ ચાંદલો કરે છે, તિલક કરે છે. સમજ્યા. બસ એ ભાવમાં રહો, પ્રેક્ટિસ કરો, જુઓ તો ખરા. ડીશ લઈને જમતા હોય તો હે મહારાજના હાથમાં ડીશ છે, કોળીઓ મહારાજે લીધો, અને મુખે મહારાજનું, મહારાજ જ જમે છે. હું જમાડું છું ને હું જમાડું છું, એટલે આ મૂકને જમાડું જમાડું વાળો મોટો, હા, મૂકો પિસ્તોલ એને, મહારાજ જ જમશે. મહારાજ સાયકલ ફેરવતા હોય તો મહારાજ પેડલ મારે છે, મહારાજ સાયકલ ચલવે છે, સ્કૂટરની કીકે મહારાજ મારે છે, મહારાજ ચલવે છે. હા, મોચી હરિભગત હતા એક ત્યાં કડીમાં, એ કહેતા હું તો જોડાય મહારાજ જોડે શિવડાવું જ કે, હો લ્યો હાથમાં જોડા શિવે ને તોય તો મહારાજ જોડે શિવડાવું જ કે, બોલો. મહારાજ કરે આવું કરવા દેવાનું આપણે મૂર્તિમાં, અને બધું કરવું કરે મહારાજ કરે, આપણને રાખ્યા મૂર્તિમાં, જય સ્વામી નારાયણ. હા, હું ને મારો ઠાકોર, જગત બધું કાણું, મને રાખ્યા મૂર્તિમાં, આવ્યું સુખ ભોગવવાનું ટાણું. હા, બસ એમાં જ રહો, મસ્તીમાં રહો. અને હવે જે મનન કરવાનું આવે છે, આપણે અહીંયા બે મિનિટ આપણે લીટી બોલીશું, બે વખત બોલીશું, અને બે મિનિટ મનન કરીશું, ચિંતનમાં ડૂબી જઈશું. હું તો અહીં પ્રેક્ટિસ કરીએ આપણે, કે 57 ટોળામાંથી આપણને કાઢી નાખ્યા તો હવે ઘર વગરના ના થઈ ગયા. 57 ટોળું એટલે દેહ, દેહમાંથી જુદા પાડી દીધા, કે 57 ટોળામાંથી ભાઈ કાઢ્યો તુજને બહાર. હે, 57 ટોળામાંથી બહાર કાઢી નાખ્યો તો પછી આપણે ઘર વગરના ના થઈ ગયા. આત્મા ઘરમાંથી, આ દેહરૂપી ઘરમાંથી કાઢી નાખ્યો તો નિરાધાર થઈ ગયો. ના, આ મહારાજ નિરાધાર કરે એવા નથી. એટલે આ એક ઝૂંપડપટ્ટીવાળામાં સરકારે, કોર્પોરેશને ઝૂંપડપટ્ટી ડિમોલિશ કરવું હોય તો બધા નિરાધાર કરી નાખે, આપણે જોડે ફ્લેટ આપે તૈયાર કરીને, હો, સાચી વાત છે. તો આ કોર્પોરેશન નિર્દય કોર્પોરેશન છે. હા, એ દયાનો દરિયો છે બાપ, સમજ્યા. અને એ શું કરે છે? પહેલાં એને ટોળામાંથી બહાર કાઢી નાખ્યા, પછી નિરાધાર ના બીજી જ મિનિટે કે પુરુષોત્તમ રૂપ કરીને તુજને કહે હરે કરી પ્યાર. બોલો, પુરુષોત્તમ રૂપ કરીને તુજને કહે હરે કરી પ્યાર. હરલે આ સુખમયા મુરતે આપી, લે આ સુખમયા મુરતે આપી, રે જે તે મોઝાર જીવ તો મહાર સચા ખણ હાર, શ્રી જે બોલે શીદન થાલા જા. સમજાયું કંઈ? પહેલાં મહારાજે દેહરૂપી 57 ટોળામાંથી આ દેહમાંથી બહાર કાઢી નાખ્યા, અને બક્ષિસ આપી દીધી. શું આપી દીધી? મૂર્તિ બક્ષિસ આપી દીધી. પુરુષો તમ રૂપ કરીને તુજને, હવે દેહરૂપ તો ના રાખ્યો, આત્મારૂપે ના રાખ્યો, કેવા કરી દીધા? પહેલાં મૂર્તિ રૂપ અમારા જેવો તને કરી દીધો. અને લે આ સુખમાયા મૂર્તિ, આપણે કહીએ છીએ ને, ઝૂંપડું લઈ લીધું ને બંગલો આપી દીધો, રાજમહેલ આપી દીધો. કયો રાજમહેલ? ભેલા આ મૂર્તિરૂપી રાજમહેલ. કે લે આ સુખમયા મૂર્તિ આપી, લે આ સુખમયા મૂર્તિ આપી, રે જે તે મોઝાર જીવ તો મહારસ ચાખણ હાર, શ્રી જે બોલે શેદને લાલા. હવે બસ તું આ મૂર્તિમાં રે, મૂર્તિમાં રે. હવે જો મૂર્તિમાંથી બહાર નીકળી ગયા કોને કહેવાય? આપણને હવે જ્યારે એવું મને હું ગિરીશ, આ બહાર નીકળી ગયા, પાછા ઝુંપડામ જતા રહ્યા, હું પટેલ, આ બહાર નીકળી ગયા. કોઈ કહે કે એ ગિરીશ, અને જો હા પડે અંદરથી, જો સ્વીકાર થઈ જાય કે હું ગિરીશ છું, અથવા તો અંદરથી હું ગિરીશ, હું ગિરીશ, મને મને મારું અપમાન, મને ગિરીશનું અપમાન, બસ સમજી ગયા, નીકળી ગયા મૂર્તિમાંથી બહાર નીકળી ગયા. અને દેહભાવરૂપ એ તો ભંગાર જ છે બધું, એને કહે છે ભલે કે હું મૂર્તિમાં જ છું. બસ લે આ સુખમય મૂર્તિ આપી, રહેજે તે મોઝાર. ક્યાં છે મૂર્તિ કહોજો હવે? અને એને લટે કે ક્યાં રહે મૂર્તિ? બસ અત્યાર બધાએ એ દેહમાંથી નીકળીને મૂર્તિમાં ચલો બે મિનિટ પ્રેક્ટિસ કરો. દેહમાંથી નીકળો ને મૂર્તિમાં મહારાજે રાખી લીધા, આપણને વર્તમાન ધરાય તે દાડાને રાખી લીધા છે, આપણે ભૂલી ગયા તો અત્યારે ફરી પાછા રાખ્યા એમ સમજી લો. અત્યારે જ મહારાજે મૂર્તિમાં રાખી લીધા અને મૂર્તિ જ છે, બે મિનિટ પ્રેક્ટિસ કરો. પોતાનો દેહનો ભાવ ભૂલી જાઓ, બસ મહારાજ જ બેઠા છે, જે સામે સિંહાસનમાં છે એ જ બેઠા છે. બસ જરા પ્રેક્ટિસ કરો, બે મિનિટ આંખો બંધ કરીને પ્રેક્ટિસ કરો. જો કે ના ચડી જતા હો. બસ વાહ મહારાજ વાહ. મનમાં મનમાં બોલતા જજો, લે આ સુખમય મૂર્તિ આપી, રહેજે તે મોઝાર. વાહ મહારાજ વાહ. જોડે જોડે આપણે એક એક બીજી પંક્તિ જોતા જઈએ. સાચું તો મળ્યો રે દેવાળ, સાચું તો મળ્યો. કયું દેવળ ભૈલા? આ મૂર્તિરૂપી દેવળ. એમાં આપણને દેવળ એટલે ઘર, અને એમાં મુક્ત કરીને મૂર્તિમાં રાખેલું, એ દેવળમાં કોણ રહે ભૈલા? મુક્ત, અનાદિમુક્ત. બાબુલાલ નહીં હો, બાબુલાલ તો કોથળામ છે. એ બાબુલાલ કોથળો છે, બાજુમાં પડ્યો છે, બસ એ બાબુલાલ. હું મુક્ત છું, અનાદિ મુક્ત છું, મૂર્તિમાં જ છું. કયું દેવળ? મૂર્તિરૂપી દેવળમાં મને રાખી લીધો છે. મૂર્તિરૂપી રાજમહેલ કો, દેવળ કો, બંગલો કો, મંદિર કો, એમાં મને રાખી લીધો છે. કે સાચું તો મળ્યું રે દેવાળ, સાચું તો મળ્યો, શ્રેજે તારે કૃપાએ દેવા, સાચું તો મળ્યો. કોટી કલ્પે ને કોટી સાધને મળે નહીં, વાતની વાતમાં હરિએ આપી રે દીધું. હવે એક દેવળ કેવું છે કે તેજો મયાને અમૃત ધામ દેવળ. મૂર્તિ તેજોમય ખરી કે નહીં ભેલા? બસ એનું વર્ણન છે આ બધું. આ એનું વર્ણન છે, દેહનું નહીં, જીવનું નહીં, આત્માનું નહીં, અનાદિમુક્તનું નહીં, મૂર્તિનું વર્ણન છે આ બધું. અને એ આપણું દેવળ છે, એ આપણું ઘર છે, બસ એમાં રહેતા શીખો. કે તેજો મયાને અમૃત ધામ દેવળ, સદાય છે આ તો નવો ને નવો, શ્રેજે તારી કૃપાએ દેવા, સાચું તો મળ્યો. બસ તેજોમય છે, તેજોમય ધારો. સામે મૂર્તિ છે, તેજોમય નહીં. આપણને મુક્ત કરીને મૂર્તિમાં રાખ્યા છે ને, આ દેવળ થઈ ગયું મૂર્તિરૂપી દેવળ. એ તેજોમય છે, તેજોમય છે. અણુ માત્ર છેટા નથી, અણુ માત્ર જુદા નથી. મુક્ત ને મહારાજ મુક્ત મૂર્તિમાં રસ બસ ભાવે, રોમ રોમ પણે, એક મેઘ થઈને, તદરૂપ તદલીન થઈને મુક્ત મૂર્તિમાં છે. બસ અને મુક્ત ક્યાં છે? આ રહ્યા. ક્યાં છે? આ મૂર્તિમાં છે. કઈ મૂર્તિ? આ મૂર્તિ. જે સામે તેજોમય છે એ જ મૂર્તિ અહીં તેજોમય છે, અને એ મૂર્તિમાં આપણને મુક્ત કરીને રાખ્યા છે. મનન કરતા જાઓ, ચિંતન કરતા જાઓ. સ્વામિનારાયણની મૂર્તિને મોક્તાયન તેને છેટાપણો કે જુદાપણો નથી. બસ અનાદિ મુક્ત શબ્દ આવે ત્યાં તરત જ આપણે આપણું સ્વરૂપ જોઈ લેવાનું. આ મારી વાત આવી, બસ મું ને મહારાજની મૂર્તિ અણુમાત્ર છેટે નથી, એટલે એક મેક ઓત પ્રોત તદરૂપ તદ લીન આ રહ્યા મહારાજ. બસ મને મૂર્તિમાં રસબસ ભાવે, બહાર અંદર બહાર એક મેક પણ એ મૂર્તિમાં રાખ્યો છે. બસ મૂર્તિ જ છે, મહારાજ જ છે. એ મનન કરો, એ ચિંતન કરો, એનું ધ્યાન કરો, એ વિચાર કરો, સ્વસ્વરૂપના ડૂબેલા રહો. બસ
સ્વામિનારાયણની મૂર્તિને મોક્ષાયણ દે, એક મેં કયો તો પ્રોત અણા તણા ને ન્યાય તદ રૂપ તલ્લીન થયે અંતરાય જાય.
બસ લગી રે અંતરાય નથી, મહારાજ છેટા છે, જુદા છે, સિંહાસનમાં છે, બધો અંતરાય છે. હે લગી રે અંતરાય નથી, મહારાજ જ છે. મૂર્તિમાં રાખ્યો છે, મહારાજ જ છે. ગાડી ચલવે છે તો મહારાજને, બેઠા છે તો મહારાજને, ઉતા છે તો મહારાજ, મહારાજ જ છે. બસ એ ભાવમાં રહેતા શીખો ને જુઓ તમે. મુક્તો મહારાજને દોષ હોય તો આને રોષ રહે. પછી બોલો, મહારાજમાં દોષ હોય મૂર્તિમાં તો આ મૂર્તિ છે એમાં દોષ હોય? પ્રેક્ટિસ કરો, બસ પ્રેક્ટિસ કરો. હા મહારાજ, કેવું સુખ છે મહારાજમાં.
સુખ સુખ ને સુખ મૂર્તિ દેવાણમાં.
મૂર્તિ શબ્દ આવે, અનાદિ મુક્ત શબ્દ આવે ત્યારે કઈ બાજુ નજર કરવાની? ગોપાળાનંદ સ્વામી મુક્તાન સ્વામી બાજુ આમ, અને મૂર્તિ શબ્દ આવે ત્યારે કઈ બાજુ નજર કરવાની? આમ જ. બસ દર્શન કરવાના હા, મેં પણ શાના માટે દર્શન કરવાના? ભક્તિ કરવાની, સેવા કરવાની, પણ શાના માટે? એ સ્વરૂપને આમ લઈ નાખવા માટે. સમજાય છે આ કારણ? સત્સંગના દર્શનની રીત, આ થીમ સમજાતી જાય છે રમેશ મહારાજ? સમજાતી જાય છે? બસ જુઓ, તમે જુઓ તો ખરા.
વાહ મહારાજ વાહ. સુખ સુખ ને સુખ મૂર્તિ દેવાણમાં, સદાય ને એ તો લાગે છે ગળ્યો શ્રી જે તારે કૃપાએ.
મુક્તો હાકર હાથમાં રાખીને ગમે એટલું ગળી 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 કર્યા કરો તો આવી ગળપણ ના આવે. એ તો મોઢામ મૂકો ને ત્યારે ગળપણ આવે ભાઈ. આમાં મોઢામ મૂકી દીધું કહેવાય, પ્રતિલોમ પણ લાયા. હા આપણે એક સીધું 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 દેવશીભી જરા અહીંયા આવો ને, દેવશીભી કઈ નહીં, પાછા પાછા જતા ખુરશીમાં જાઓ, પછી કઈ વાંધો નહીં, ઉભા રહેજો ત્યાં, ઉભા રહો ખુરશી આગળ ઉભા રહો. હવે ખુરશીનું સુખ લેવું છે, છેટા હોય તો ખુરશીનું સુખ લેવાય? અહીં ઉભા ઉભા એમને ખુરશીનું સુખ લેવાય ભાઈ? એટલે આ તમને પૂછું છું, અહીં ઉભા ઉભા ત્યાં ખુરશી પડી છે એનું સુખ લેવાય? બધા બોલતા નથી, લેવાય? તો ખુરશીનું સુખ લેવું હોય તો શું કરવું પડે? પહેલાં ખુરશીથી નજીક જવું પડે, અને નજીક ગયા પછી શું કરવું પડે? ખુરશીમાં આપોપું કરી દેવું પડે, ખુરશીમાં પ્રતિલોમ પણ કરી દેવું પડે, ખુરશી સાથે એક થઈ જવું પડે. જો એ એ જો હવે ખુરશીનું કેવું સુખ આવ્યું. ખુરશીથી નજીક ગયા અને નજીક જતા જતા ખુરશીની જોડે એની મય થઈ ગયા, ક્યારે ખુરશીનું સુખ આવ્યું? હમણાં તમે રસોડામાં જશો એટલે અહીં બેઠા બેઠા રવડાનું સુખ આવશે. પેલા નજીક 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 જતા 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 ડીશ ને ડીશ હાથમાં લીધી ને એ નજીક આવી ગયા, એ સામે આવી ગયું. બોલ્યું તરસ સરસ મટાના મજાનો બાજરીનો રોટલો ને દૂધ સમજ્યા, નજીક આવી ગયું. પછી પછી એને જ્યારે પ્રતિલોમપણું થશે ને એનું, રોટલાનું, રોટલા હાથે જ્યારે પ્રતિલોમપણું એટલે સમજ્યા ને પહેલાં, એક મેક પણું થાય ને ત્યારે રોટલાનું સુખ આવે ભાઈ. હા સામે હોય ત્યાં સુધી સુખ ના આવે. અશ્વિનભાઈ સમજાય છે? જેમ મૂર્તિ જેમ રોટલો સામે હોય ત્યાં સુધી રોટલો જોયાનું સુખ આવે, રોટલાનું સુખ ના આવે. હો રોટલાના દર્શનનું સુખ આવે. ખુરશી બાજુમાં આવી ગઈ તો એ તે ખુરશીનું સુખ આવે કે મને ખુરશી મળી ગઈ, પણ ખુરશીનું સુખ ના આવે. હો ખુરશીનું સુખ તો ખુરશીની સાથે પ્રતિલોમપણું થાય ને ત્યારે જ આવે. રોટલો દેખવાથી રોટલાનું દેખવાનું સુખ આવે, એના દર્શનનું સુખ આવે, પણ એ રોટલો પ્રતિલોમ થાય ને, પ્રતિલોમ એટલે સમજ્યા ને પહેલાં, એક થાય ને આમ એકમેક થાય ને ત્યારે એનું સુખ આવે. પાણી લો તરસ લાગે છે, શું કરવું પડે પહેલાં? પાણી જ્યારે પ્રતિલોમ ભાવે અંદર જાય ત્યારે જ એનું ઠંડક થાય, ત્યારે જ સુખ આવે. એમાં મૂર્તિ સામે છે ને ત્યાં સુધી મૂર્તિનું સુખ દર્શનનું આવે. એ તો જ્યારે મૂર્તિ આમ આવી જાય અને જ્યારે આત્મા અને પરમાત્મા કહેતા મૂર્તિ અને મહારાજ સ્વામી અને સેવકનું એકાત્મપણું થાય, જ્યારે પ્રતિલોમપણું થાય ત્યારે મૂર્તિનું સુખ શરૂ થાય ભાઈ. હા સમજાય છે થોડું? આનું નામ ઉપાસના. ઉપાસનાનો અર્થ જ આ છે, ઉપાસન, નજીકમાં નજીક આસન, અને નજીકમાં નજીક થતાં થતાં એકમેક આસન થઈ જાય જ્યારે, જેને પ્રતિલોમ પણ કહેવાય, રોમ રોમ પણ એકતા કહેવાય, એ જ અનાદિની સ્થિતિ. લ્યો આ જ ઉપાસના, ઉપાસનાનો અર્થ જ અનાદિની સ્થિતિ છે. હા, આ ઉપાસનાની પૂર્ણાહુતિ, અને એ એકમેક પણ, અને ત્યારે સુખ શરૂ થાય. ભાઈ આપણને સુખ નથી આવતું એનું કારણ શું છે? એક તો દેહ ભાવ છે, બીજું છેટાપણું છે, જુદાપણું છે, એટલે વચ્ચે કાં તો પેલો પડદો છે, એક તો મોટો દીવ ચીનની દિવાલ છે, એટલે ભારતને ચીન જુદા ને જુદા રહે છે, દિવાલ તૂટી જાય બે એક થઈ જાય એના જેવું છે. હા, કે વચ્ચે દેહ ભાવનો પડદો છે, અને દેહ ભાવનો પડદો તોડીને પાછા જો મહારાજને સામે રાખીએ તો હોય તે પણ છેટાપણું છે, સુખ આવે કેવી રીતે? પરંતુ સામેથી સીધા જ મહારાજ સાથે આત્માને પરમાત્માની એકતા, એટલે આત્મા એટલે જીવ અનાદિ મુક્ત થાય ત્યારે એકતા થાય. એટલે એ કામ મોટા પુરુષે કરી દીધું આપણને, એ કામ મોટા પુરુષે કરી આપ્યું. શું? આપણને વર્તમાન ધરાવીને આપણને અનાદિ મુક્તની પદવી આપી દીધી, આપણને પ્રાપ્તિ કરાવી નાખી. કેટલું સહેલું કરી નાખ્યું કોઈ. હા, તમે કહેશો કે સ્વામી હવે કૃપા કરો ને આટલી બધી કરીશ, તર પતી જાય એટલી કૃપા કરો. બસ હવે કૃપાનો ધોધ ભાઈ વહી દીધો છે, ખાલી થોડી પ્રેક્ટિસ કરો, એક ડગલું આગળ વધો, 1000 ડગલા અમે આવશે, કરાઈ નાખશે મુક્ત. તો કે તાર તો ભાઈ કૃપાનો માર્ગ ક્યાં રહ્યો? અલ્યા આ કૃપાનો માર્ગ છે, ખાલી એક ડગલું જ તમને ચાલવાનું કહે છે. તમને બધાને પ્રશ્ન પૂછું, હમણાં તમે રસોડામાં જવાના કે નહીં? બધાએ કેટલા જવાના? આંગળી ઊંચી કરો, શરમ ના રાખશો અંદર, હો વાંધો નહીં, કહો બધા જવાના ને. હવે તમે ત્યાં જઈને અત્યારે રસોઈ શું છે તમને ખબર છે? તમને કોઈ અત્યારમાં શું નાસ્તો હશે તમને ખબર છે? ચાલો, તમે કોઈ બનાવવા ગયા છો? કોઈએ મહેનત કરી છે? તમે જઈને ઊભા રહેશો એટલે હાથમાં ડીશ આવી જશે કે નહીં? ડીશની અંદર નાસ્તો આવી જશે કે નહીં? આ કૃપા નહીં તો બીજું શું? તો હવે કંઈ કરવાનું તમારે? હા, શું કરવાનું? કોળીઓ લેવાનો. કોળીઓ લીધા પછી શું કરવાનું? મોઢા મૂકવાનો. મોઢા મૂક્યા પછી શું કરવાનું? ચાવવાનું. પછી શું કરવાનું? ના, એ પછી કામ તમારું નહીં, પછી કૃપા ચાલુ થઈ ગઈ. તમે આટલું કરો ને, કોળિયા મોઢામાં, મોઢામાં કોળિયો લો, એને ચાવો, એટલું કામ જ તમારે કરવાનું. પછી ચાવવાનું શરૂ કરો એટલે તરત જ જોજો કૃપા શરૂ થઈ જાય. કઈ કૃપા? લાળ રસ ભેગો અંદર ભળવાનો ચાલુ થઈ જાય. આ ભગવાનની કૃપા ચાલુ થઈ ગઈ હો, અને પછી એની મેળે ઉતરે આ કૃપા ચાલુ થઈ ગઈ. તમે કોઈ દા વેલણ લીધું? આમ હાંઠીકડું લઈને અંદર કોઈ ગોદો માર્યો, એની મેળે ઉતરે પાછો અંદર કેવો અન્નળીની અંદર વાલ કેવો વેલા, વનવે વાલ કેવો વાલ વેલા, વનવે વાલ નીકળી ગયેલું પાછું પાછું ના આવે, અંદર ગયું અને પછી એની મેળે આમામા આમામામ કરતું કરતું પેલું પેલું આમામામ કોળિયો અંદર જતો જાય અને પછી અંદર ઉતરી ગયું. એની મેળે બધું બધી કૃપા ચાલુ થઈ ગયો. પછી આમામામામ હલાવવું પડે છે તમારે, બોલું મિક્સર મશીનની જેમ કરવું પડે છે પહેલાં, બોલો અંદર એની મેળે તમે ના ચાલો ને બે જાઓ તો એની મેળે અંદર જઠ્ઠરની અંદર બધું મિક્સ થાય, બધી અંદરથી પછી રસ છૂટા પડે, અંદર યકૃતમાં જાય ને પેલામાં જાય ને પિત્તાશયમાં જાય ને આમાં જાય ને પેલો રસ આમ જાય ને પેલો રસ આમ જાય ને બધું તમે જુઓ તો અંદરથી બધું ડિસ્ટ્રીબ્યુશન થાય બધું અંદર. એ બધી કૃપા કે કંઈ ગોઠવેલું તમે કંઈ ગોઠવ્યું પેલા? કૃપા, બધી કૃપા, હવારો હવાર કૃપા થાય. બરોબર, હવારો હવાર એટલે સમજ્યા ને પહેલાં? બોલો, છેક સુધી કૃપા થઈ નહીં, માત્ર તમારે શું કરવું પડ્યું કહેશો? એક કોળિયો મોઢામાં મૂકવો પડ્યો અને ચાવવું પડ્યું. આટલું કરો એ 5% થયું, બાકીનું 95% કૃપા થઈ ગઈ કે ના થઈ ગઈ પહેલાં? બસ એમ જ આમાં છે. આપણને પ્રાપ્તિ મહારાજ મળી ગયા, મોટા પુરુષ મળી ગયા, વર્તમાન ધરાવી દીધા, મૂર્તિ આપી દીધી. લે આ સુખમય મૂર્તિ આપી, લે આ સુખમય મૂર્તિ આપી, રે જે તે મોજાર જીવ તો મહારસ ચાખણ હા શ્રીજી બોલે શિદને. હા, આટલું બધું આપી દીધું, હવે આપણે શું કરવાનું? જાણપણારૂપી દરવાજે બેસવાનું, એટલે જાણપણું જાગૃતિ રાખ્યા કરવાની. શું? દે નહીં હું મુક્ત અનાદિ, અખંડ મનન રખાવજો, રસબસ કરીને મૂર્તિમાં રાખ્યા, મહારાજ જ ઠસાવજો, બસ મહારાજ જ ઠસાવજો, બસ તવ સુખમાં ડૂબાડજો, બસ આ જાગૃતિમાં રહો, બાકીનું બધું પછી કૃપા એમની ચાલુ થઈ જશે. અને એ ધનાધન હવારો હવાર સુધી, સમજી ગયા? પેલા હવારો હવાર એટલે આ પાર કે પેલે પાર પતી ગયો. જય સ્વામિનારાયણ. મૂર્તિ અને પછી એમાં ધ્યાન કરો, આ આ જ્ઞાન થયું. અને જ્ઞાનની સાવધાની, જ્ઞાનની આ જ્ઞાનની સ્થિતિ કહેવાય, આને કહેવાય જ્ઞાનની સ્થિતિ. અને એમાં ધ્યાન પડે, પ્રતિલોમપણે ધ્યાન કરો એટલે થઈ જાય ધ્યાનની સ્થિતિ. જય સ્વામિનારાયણ. આ સુખ સુખના ધોધ પછી જો છૂટવા માંડે, અને કેવા છૂટે, કેવા છૂટે, આ હા 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 હા. મુક્ત આપ સૌને પ્રશ્ન પૂછું, આ વિચાર કરીએ. આ કોઈને અત્યારે વાસનાનો માયાનો વિચાર આવે છે કોઈને, એટલે આ મહારાજનું સ્મરણ મૂર્તિમાં રાખ્યો છે. જ્ઞાનમાં રહો ને તોય માયાની તાકાત નથી, કોઈ ગાઢ સંકલ્પની તાકાત નથી આવી શકે, ડોકાઈ શકે. મુક્ત તો જ્યારે સ્થિતિ થાય ત્યારે એની વાત ને કેવી જુદી હોય એ તો જરા અનુભવ કરો. અને એ કરાવવા માટે જ આ બધા યજ્ઞો છે, એના માટે જ આપણે આ બેઠા છીએ. મહારાજનો સંકલ્પ છે આ વખતનો હે અનાદિમુક્તની સ્થિતિનું પ્રવર્તન કરવાનો. એ જ કારણ સત્સંગને વિશ્વવ્યાપી કર્યો કહેવાય. પહેલાં આ વિશ્વવ્યાપી કરો, આ વિશ્વને ઉડાડી દારો, વિશ્વનો પ્રલય કરો. કયું વિશ્વ? પહેલાં આ બહારનું નહીં હો, આ પિંડરૂપી વિશ્વ જે છે અને દેહરૂપી વિશ્વ એનો પ્રલય કરી નાખો, નાશ કરી નાખો. દેહ છે જ નહીં, બસ દેહ છે એટલે એ કોથળો જુદો છે, હું દેહ નથી. અને આ જ્ઞાનમાં રહીને બસ મૂર્તિમાં છું, મૂર્તિ જ છે, મહારાજ જ છે, એ વિચારમાં ડૂબેલા રહેવા રહેતા જવાશે. એમ એમ મૂર્તિનું સુખ અધિકાધિક વર્તું જશે, દેહાધિક દોષો ખરતા જશે. અને બસ અમે રે નારાને મૂર્તિ ગામના, અમે રે નારાને મૂર્તિ. અમે શબ્દ વાપર્યો, હું શબ્દ ના વાપર્યો. હવે મૂર્તિ ગામમાં કોણ રહે? બાબુલાલ, મનજીભાઈ, ટીસી, ઉમંગલાલ, વાલજીભાઈ, કોણ કોણ રહે? પેલા અનાદિમુક્ત, બસ હું અનાદિમુક્ત છું એ ભાવમાં આવી જવાનું. રમેશભાઈ તરખડિયાના, પણ હું અનાદિમુક્ત છું. એ રમેશભાઈ જુદા છે, એ મારો રિલેટિવ છે. એ ભલે તરખડિયામાં પડ્યા રહ્યા હતા, ને એ ભલે એટલાન્ટમ પડ્યા રહ્યા તો, બસ હું મૂર્તિમાં છું. બસ મને મૂર્તિમાં જ રાખ્યો છે. મારું ગામ કયું? તો મૂર્તિ. આ તો પૂછીએ કયું ગામ? તો કે બસ અમારું તરખડિયા. મૂળ ગામ? આ મૂળ ગામ, મૂળ ગામ તરખડિયા. એટલે આ મૂળ ગામ તારું મૂર્તિ છે. મૂકીને પિસ્તોલ હવે તારા તરખડિયાને, મૂકો ને પિસ્તોલ. અમારું મૂળ ગામ કમળાપુરા. અરે ભૂકને મૂંડા આવે, કમળાપુર આવે, એટલું બધું મેં જીવમાં ઠાંસી દીધું છે. કમળાપુર, કમળાપુર, વિસદપુરા, વિસદપુરા, મોટેપને મોટેપને, અમારું તુરખાન, તુરખાન. મૂકો ને પિસ્તોલ તુરખાને. હા, આ તો એ જ અંબાર અંબાર એની બાજુ જ ખેંચાણ કરી. હવે એ ઓછો કરો, બોલવાનું ઓછું કરો, ને એનો સંબંધે ઓછો કરો, તો એનો વિયોગ થશે તો છૂટાશે. આ તો જેવી તમે જોવો ને, પેલું વેકેશન પડ્યું નથી, ચાર દિવસ પેલું જન્માષ્ટમીનું વેકેશન આવે, દિવાળીનું વેકેશન. અમે ગામડે જઈ આવ્યા, મૂળ વતનમાં જઈ આવ્યા. એટલે આ મૂળ વતનમાં રોજ રહે ને ભૂંડા, રોજ ત્યાં જ રહે ને. કયું મૂળ વતન છે આપણું પહેલા? કેમ મૂળ વતન? કારણ કે મૂળ આપણે અનાદિમુક્ત છીએ. આ તો વચ્ચે એક પેલું સાયક્લોન આવી ગયું છે, ડ્રામા છે એક જાતનો. મૂળ ગામ એ નથી, એ ડ્રામાવાળાનું ગામ છે, આપણું નથી. આપણે મૂળ અનાદિમુક્ત છીએ. બસ આ નિરુત્થાનપણે નક્કી કરો કે હું મૂળથી જ અનાદિમુક્ત છું, જન્મજાત અનાદિમુક્ત છું, અનાદિકાળથી અનાદિમુક્ત છું. બસ થયેલો નથી હું, કાલ થયો ને પમદી થયો એમ નહીં, બસ હું અનાદિકાળથી મૂર્તિમાં જ છું, અનાદિકાળથી અનાદિમુક્ત છું. આ બાબુલાલ નામનું એક ડ્રામા છે, અને ડ્રામાનું પાત્ર છે. એની સાથે તદાત્મકપણું ન કેળવો, હું અનાદિમુક્ત છું એ વિચાર સાથે તદાત્મકપણું કેળવો. અને જુઓ આનંદ 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 કેવો વર્તે છે. મહારાજને એ જ પ્રાર્થના કરીએ, બસ મહારાજ આવા દિવ્ય આનંદમાં અમને ડૂબેલા રાખો. હવે તમારું લેસન હવે શરૂ થાય છે, હવે કામ પૂરું થયું, હવે શરૂ થાય છે. શું તમારે અહીંથી ઘેર જઈને અત્યારે હાલતા ચાલતા બધે આ જેટલી પ્રેક્ટિસ કરશો એટલા તમે સુખિયા થશો થશો થશો. ગોળી તમને ડૉક્ટર કહે કે આ ગોળી નિયમિત લેજો, ચરી પાડજો, એવું ડૉક્ટર કહે તમે પાડો કે નહીં પહેલાં, તો પછી આ અમારી ગોળી છે, દવા લેજો, રેગ્યુલર લેજો, ટાઈમસર લેજો, આખો દાડો લેવાય તો લેજે લીધા રાખજો, મમળાયા કરજો આ ગોળી, અને તો કફ છૂટો પડી જશે. એમાં કોઈ બે વાત નથી, કફ એટલે સમજ્યા પહેલાં આ દેહના ભાવો છે ને એ છૂટા પડી જશે. અક્ષીર દવા છે, અક્ષીર દેવા છે, ઇમ્પોર્ટેડ છે, ઠેઠથી આવેલી દવા છે. અહીંની કોઈ અહીંના ડૉક્ટરને નથી, આ ડૉક્ટર અહીંના નથી, એ ઠેઠથી આવેલી દવા છે, માટે લેજો એવી વિનંતી સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ.